वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरान नाम भुजम पूजितम सुर नरोत्तम मुदा धर्मनंदन महम विचिन्तये। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। सर्वावतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। सर्वकारण कारणाय श्री हरि कृष्ण महाराजाय नमो नमः। सदानंददायिने आनंद घनमूर्तये श्री सहजानंद स्वामिने नमो नमः। कठिन तप कारिणे वनवासे श्री नीलकंठ वर्णी राजाय नमो नमः। साधु सेवा परायणाय श्री सरजुदासाय नमो नमः। बालरूपाय महासमर्थाय पति मनोहराय श्री घनश्याम महाराजाय नमो नमः। आदि गुरवे सद्गुरुवर्याय श्री गोपालानंद स्वामिने नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामिने नमो नमः। सद्गुरु श्री गुणातीतानंद मुने नमो नमः। सद्गुरु श्री ब्रह्मानंद स्वामिने नमो नमः। सद्गुरु श्री नित्यानंद स्वामिने नमो नमः। सद्गुरु श्री सुखानंद मुने नमो नमः। सद्गुरु श्री शतानंद स्वामिने स्वरूपानंद स्वामिने सिद्धानंद स्वामिने सच्चिदानंद स्वामिने व्यापकानंद स्वामिने योगानंद स्वामिने चैतन्यानंद स्वामिने निष्कुलानंद स्वामिने प्रेमानंद स्वामिने सद्गुरु श्री रामदास स्वामिने सद्गुरु श्री भायात्मानंद स्वामिने आधारानंद मुनये मम गुरु श्री राधारमण स्वामिने नमो नमः। सर्वधामस्त सर्वमुक्तेभ्यः प्रगट सर्वे साधु हरि भक्तेभ्यो नमो नमः। वाला भक्तो अचिंत्यानंद ब्रह्मचारी कृत विवेक शतकनी कथा अंतर्गत संघ शुद्धि में अपने इंटरनेटनी संघ शुद्धि ए विषय पर 13मी सभा आया छे। स्वामीनारायण मंदिर कुंडल धाम द्वारा आयोजित आ आत्मीय अमृत पर्व में आज आपने काले जे इंटरनेटनो विषय चालतो तो एमानो एक बाकी भाग पूरो करशुं। विक्रम संवत 2069 वैशाख सुद 6 16 मे 2013 अने गुरुवार छे। संघ शुद्धि विवेक इंटरनेट भाग 2 पोर्नोग्राफी इंटरनेट मनोरंजन विभागनी आपणा बधा बाळको ऊपर जे माठी असर थाय छे एनाथी आपणने आपणा परिवारने बचावीने भगवान स्वामीनारायणना स्वरूपमां जोड़ीने एमने सदाने माटे आलोक परलोकमां सुखी बनाववा माटे आ आपणे जाणीए बीजाने जणावीए अने खराब बद्धिमां न पड़िए एनाथी बचीए अथवा तो थोड़ो घणो पड़ी जवानुं होय तो एमांथी उभा थई शुद्ध थई सारे रस्ते चालीए अने भगवान ने राजी करिए। तो अमारा पत्रे उपस्थित पार्षदों साधकों हरिभक्तों युवानों आ विषय की छणावट करशे अने ए वस्तु नकामी छे तुच्छ छे एटलू आपणे एने समजावुं छे कि जे खराब भाग छे ते अने जे सारो भाग छे ग्राह्य छे जाणवा योग्य छे ने आज एना वगर छूटक्यो पण नथी ए बाबतने बचावीने हलकट ने निम्न जे आपणा कल्याणने बगाड़े एवी जे अशुद्धि छे એટલું જ ઓપરેશન કરીને કાપવું છે, સારું અંગ બચાવીને આપણે આ માર્ગે લોકોને પ્રકાશ પાડવો છે. આપણી યુવા પેઢીને, આપણા નાના નાના ઉગતા કુમળા આ ફૂલોને, આ ઝેરી વાયરો અડતા એ લોકોના જીવન કાળપથી ન ખરડાઈ જાય એની બહુ જબરી ચિંતા અમને સંતોને છે. જે લોકો આને જાણતા નથી એને તો કાંઈ ખબર પડતી નથી. પછી એના માં હોય, બાપ હોય, વાલી હોય, બાળકોનું ઘણું સારું ઈચ્છતા હોય, પણ જે કાંઈ જાણે નહીં, ખબર પડે નહીં, એ શું બચાવે? માટે આ આત્મીય અમૃત પર્વ પ્રસંગે આપણી પેઢીને ઝેરી દૂષણોથી બચાવવા માટેનો એક પ્રયાસ છે. તો આરંભ કરશો.
વાલા ભક્તો, આપણે ગઈકાલે ઇન્ટરનેટ સંઘશુદ્ધિ વિશે, ફેસબુક એટલે કે સોશિયલ મીડિયા વિશે આપણે જાણ્યું હતું. આજના દિવસે એનો પાર્ટ ટુ, બીજો ભાગ, એટલે કે ઇન્ટરનેટ મનોરંજન. આ શબ્દ આપણે કદાચ પહેલી વખત સાંભળતા હોઈએ કે આનો અર્થ શું થશે. ઇન્ટરનેટ મનોરંજન એટલે શું? તો ઇન્ટરનેટ મનોરંજન એટલે કે ઇન્ટરનેટ મીડિયમ દ્વારા વ્યક્તિઓને આનંદ અથવા માનસિક રાહત આપવાનું એક માધ્યમ કે જેમાં કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ જેવા સાધનનો ઉપયોગ થાય છે. એના દ્વારા માણસ પોતાની એક માનસિક રાહત અથવા આનંદ ઉપજાવે છે, એને ઇન્ટરનેટ મનોરંજન કહેવામાં આવે છે. હવે એની અંદર પોર્નોગ્રાફી વેબસાઇટોથી માણસ માનસિક વિકૃત આનંદ મેળવે છે. એટલે શું? પોર્નોગ્રાફી શબ્દ થોડો અંગ્રેજી છે, પરંતુ એનો ગુજરાતી અર્થ એવો થાય કે જે માધ્યમ દ્વારા વ્યક્તિ જોવા, સાંભળવાનું અને વાંચવાનું કામ કરે છે અને જેનાથી વ્યક્તિની કામવાસના ઉત્તેજિત થાય છે, એને કહેવામાં આવે છે પોર્નોગ્રાફી. તો એના માધ્યમો છે, એટલે વ્યક્તિ કેવી કેવી રીતે આ જ્ઞાન મેળવે છે, તો વિડીયો દ્વારા, ફોટો દ્વારા, ખરાબ પુસ્તકો, મેગેઝીન અને વિડીયો ગેમ્સ દ્વારા લોકો આના વિશે ખરાબ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને પોતાની માનસિક મનોવિકૃત આનંદ પ્રાપ્ત કરે છે, જેને કહેવામાં આવે છે પોર્નોગ્રાફી, વિડીયોઝ અને ફોટોઝ અને એવી વેબસાઇટો. તો આવી દર સેકન્ડે એટલે કે 28,258 માણસો ઇન્ટરનેટ દ્વારા, પોર્નોગ્રાફી વેબસાઇટ દ્વારા ભ્રષ્ટ થાય છે અને ઇન્ટરનેટ વાપરનારા લોકોમાં 43% લોકો પોર્નોગ્રાફી સાઇટ જોવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. 43% પ્રતિ વર્ષ ઇન્ટરનેટ પોર્નોગ્રાફી દ્વારા અમેરિકાની અંદર $13 અબજ અને વિશ્વમાં $97 અબજની આવક થાય છે. આ ખરાબ વેબસાઇટો દ્વારા દર સેકન્ડે $3,075 પોર્નોગ્રાફી એટલે કે આવી ખરાબ વસ્તુઓ જોવા માટે આટલા રૂપિયા વપરાય છે.
એક મિનિટ, જે ધંધાદારી માણસો છે એનો આ બહુ મોટો ધંધો છે. એને દુનિયા હડી જાય છે, બગડી જાય છે, એની કાંઈ પડી નથી. જેમ કે ડાંકુઓ કોકને મારી બરબાદ કરીને કૂવામાં નાખીને પૈસા લૂંટે છે, એમ દુનિયાનું, માણસોનું, બાળકોનું, સંસ્કૃતિનું શું થશે એનો વિચાર કર્યા વગર કેવળ પૈસો ભેગો કરવા કેટલાય માણસો આ ખરાબ ધંધામાં જોડાયેલા છે. આ વાતને આપણે જાણવી જોઈએ. એટલે એ લોકો તો પૈસા માટે આપણું શું થશે એનો કંઈ વિચાર કર્યા વગર આ બધું કરે છે, પરંતુ અમુક દેશની સરકાર, અમુક ભણેલ ગણેલ માણસો, સમજુ માણસો અને કેટલાક તો આ ધંધામાં કામ કરનારા પોર્ન સ્ટાર અથવા તો બીજા માણસો પણ આ બધીઓથી પીડાય છે અને સારી રીતે સમજે છે કે આ બહુ જ ખોટું થઈ રહ્યું છે, પરંતુ એ લોકો અંદર ગયા પછી નીકળી શકતા નથી અને એને નીકળવા દેવામાં આવતા પણ નથી. એની પણ પછી આગળ છણાવટ ભક્તો કરશે.
એટલે વાલા ભક્તો, દર સેકન્ડે $3,075 પોર્નોગ્રાફીની વેબસાઇટો જોવા માટે વપરાય છે અને દર સેકન્ડે એટલે કે દર 39 મિનિટે એક નવી પોર્નોગ્રાફી વિડીયો બનાવવામાં આવે છે. આટલા બધા વિડીયો જ્યારે ઇન્ટરનેટ ઉપર અપલોડ કરવામાં આવે છે ત્યારે વિડીયો એને સતત બનાવવાનું કામ પણ ઘણી બધી કંપનીઓ કરતી હોય છે. એમાં દર 39 મિનિટે એક નવી પોર્નોગ્રાફી વિડીયો બનાવવામાં આવે છે અને 2013 સુધીમાં, એટલે કે અત્યારે જે વર્ષ ચાલી રહ્યો છે એની જ આપણે વાત કરીએ, 2013 સુધીમાં ઇન્ટરનેટ ઉપર રહેલી વેબસાઇટોમાં 12% પોર્નોગ્રાફીની વેબસાઇટો છે, એટલે કે જેને કહીએ 2,46,44,172 વેબસાઇટો આ પોર્નોગ્રાફીની એટલે કે ખરાબ વેબસાઇટો ઇન્ટરનેટ ઉપર છે. તો આ પોર્નોગ્રાફીની વેબસાઇટ દ્વારા આજે મનોવિકૃત આનંદ કેટલાય બધા દુનિયાના નાના બાળકોથી માંડી અને મોટી ઉંમરના વ્યક્તિઓ સુધીના આમાં દરેક માણસો મનોવિકૃત આનંદ પ્રાપ્ત કરે છે. તો એ આપણે એની જાણકારી, એનાથી બચવાના ઉપાયો અને આપણા જીવનમાં એનો સંગ લાગી જાય અને એનાથી આપણું જીવન બરબાદ ના થઈ જાય, એટલા માટે આજનો આ ટોપિક વિશે આપણે થોડું એમાં ડિટેલથી જોઈશું.
સુરેશભાઈ, શરૂઆત તો આપ પણ મને એમ જણાવશો કે આમાં વ્યક્તિઓ જોડાય છે કેવી રીતે, આની અંદર એ લોકોને જે પેસવાની થાય છે આની જોડે જોડાવાની શરૂઆત કેવી રીતે થાય છે વ્યક્તિની,
એના માટે પરેશ ભગત આપને એનો ઉત્તર આપશે.
એક રિસર્ચ મુજબથી જાણવા મળ્યું છે કે ભાઈ હર ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ ઇરાદાપૂર્વક જોડાય છે આ જોવા માટે. ખાસ એનો હેતુ જ હોય છે કે મારે આવું જોવું છે, એટલે વેબસાઇટ ઉપર જાય છે. બીજું એવું છે કે 10 વ્યક્તિમાંથી 7 વ્યક્તિઓ આકસ્મિક રીતે જ્યારે એ લોકો પોતાના કામ માટે યુઝ કરતા હોય ઇન્ટરનેટ, ત્યારે કોઈ પણ કારણોસર એને ખ્યાલ નથી હોતો કે મારે આ ખોલવું છે, પણ કોઈ પણ રીતે એ એવા વેબસાઇટો કે એવા પેજના ટચમાં આવી જાય છે જેમાં અમુકવાર જાહેરાતો આવે અને એની ઉપર એનાથી ભૂલથી ક્લિક થઈ જાય. અમુકવાર એવા વિન્ડોઝ આવે જેને પોપઅપ વિન્ડોઝ કહેવામાં આવે, કે કાંઈ પણ એડવર્ટાઇઝમેન્ટ કે કંઈક લખાણ હોય અને ભૂલથી જો તમે એની ઉપર ઓકે કરો તો તમે એવી વેબસાઇટ ઉપર જતા રહ્યો. એટલે 10 માંથી 7 વ્યક્તિઓ આવી રીતે જાય છે. આ યુવક અને યુવતીઓ માટેનું છે.
બાળકો આની સાથે કેવી રીતે કોન્ટેક્ટમાં આવે છે પોર્નોગ્રાફીમાં?
હવે બાળકોને તો આના વિશે કશો ખ્યાલ જ નથી, એટલે બાળકો આપણે એક રીતે જોઈએ તો ટોટલી એ લોકો નિર્દોષ છે, એમને કશો ખ્યાલ જ નથી આ બાબતે. એમ છતાં પણ આજકાલ આપણે જેમ કાલે વાત કરી કે અભ્યાસ માટે અથવા તો આપણા જે બાળકો છે જે કથા માટે કે કોઈ એવા ઇમેલ માટે ઉપયોગ કરતા હોય, તો એવું બને છે એ લોકો માટે કે એમાં 2-4 વસ્તુઓ છે કે ભાઈ એ લોકો પોતાના અભ્યાસનું કામ કરતા હોય અને કાંઈક શોધવા માટે, જેમ ગૂગલ વેબસાઇટ છે એની ઉપર કાંઈક શોધવા માટે તમે કાંઈક શબ્દ ટાઈપ કરો, તો કોઈ વાર એવું બને છે કે એમનાથી ખોટો શબ્દ ટાઈપ થઈ ગયો અને એને કારણે આવી વેબસાઇટો ખુલી જાય છે. એટલે 40% બાળકો આવી રીતના આવી વેબસાઇટો ઉપર પહોંચી જાય છે,
ભૂલમાં ખોલાઈ જાય ને પહોંચી જાય.
પછી 17% એવા લોકો છે કે એ પોતાનું કામ કરતા હોય, ધારે કે આપણી મંદિરની જ વેબસાઇટ છે, એમની ઉપર કાંઈ પુસ્તક વાંચે છે કે કંઈક જોવે છે, પણ જે આ વાયરસ કહેવાય એ લોકો આવા જે લોકો કામ કરતા હોય એવી જાહેરાત અચાનક આવી જાય અને એક નવી વિન્ડો ખુલી જાય આપણી સામે. જો એમાં ભૂલથી ક્યારેય પણ આવી કોઈ જાહેરાત આવે, એમાં જાજા ભાગે કેવું આવે છે કે ગેમ્સ આવે કે આ દડાને ક્લિક કરો, આને શૂટ કરો, એટલે બાળકો તરત જ ખેંચાઈ જાય કે લાવને હું કરું. પણ એવું જેવું એ ક્લિક કરે એટલે ત્યાંથી એ લોકોને સીધા આવી વેબસાઇટ એની સામે આવીને ખુલી રહી જાય, પછી એમને ખ્યાલ નથી રહેતો શું કરવું ન શું કરવું. 17% લોકો આવી રીતના પીડાય છે. અને 14% લોકો એવા છે કે એ લોકો આવી રીતના જ કામ કરતા હોય અને અચાનક આમ લાગે એવું કે કંઈક કામની વસ્તુ છે, પોપઅપ વિન્ડોઝ હોય પણ એની ઉપર એવી રીતના લખાણ હોય કે એમ લાગે કે આ કંઈક કામનું છે જોઈએ આપણે, પણ એ પણ એવી લોભામણી જાહેરાતથી 14% લોકો એમાં વહી જાય છે. પછી અન્ય રીતે જે આપણને પણ ખ્યાલ નથી પણ અમુક એ રીતના રસ્તા હોય છે, એવા 13% બાળકો છે. અને જેમ મેં કીધું કે એ જ્યારે કંઈક સર્ચ કરતા હોય ગૂગલ ઉપર, એવી જ રીતના આપણી વેબસાઇટ છે swaminarayanbhagwan.com, તો એવી રીતના બીજી કોઈ વેબસાઇટ જ્યારે એ ખોલવા માંગતા હોય અને ખોટો સ્પેલિંગ એનાથી લખાઈ જાય, વેબસાઇટનો ખોટું નામ દેવાઈ જાય, તો પણ એવી વેબસાઇટો ખુલી જાય છે. અને એવા લોકો 12% છે. અને 4% લોકો એવા છે કે જેને ખબર જ નથી કઈ રીતના ખુલી ગયું. એટલે આવી રીતના બાળકો નિર્દોષ હોવા છતાં એમને ખ્યાલ પણ નથી હોતો અને આવી રીતના અચાનક આવા કારણોથી જોડાઈ જાય.
આ તો તમે વાત કરી એ તો જોડાણની વાત કરી કે શરૂઆતમાં જોડાય છે, મને પ્રશ્ન એમ થાય કે આ જોડાણ પછી એ બાળકોને કે યુવક યુવતીઓને આનું વ્યસન કેવી રીતે પડી જતું હશે?
વ્યસન તો સામાન્ય રીતે જોઈએ ને કે કોઈ પણ ક્રિયા કરે અને એ ક્રિયા કર્યા વગર એને ચાલે નહીં તેને સામાન્ય રીતે આપણે વ્યસન કહીએ, કે જે વ્યસનથી પોતાને અને બીજાને ફક્ત ભોગવવાનું જ રહે છે. એટલે વ્યસન ડિટેલમાં કેવી રીતે પડે છે એ વિશેષ જાણકારી સુહાગ ભગત આપણને આપશે.
હવે કોઈ પણ માણસ વ્યસન ત્યારે જ પાડે છે જ્યારે માણસ અશાંત હોય અથવા તો અશાંતિ ભોગવતો હોય અથવા અસ્થિરતા એના મનમાં પેદા થઈ હોય ત્યારે જ. એટલે માણસ જ્યારે અશાંત હોય ત્યારે, માની લો ઘરે એકલો બેઠો હોય, થાકેલો હોય અથવા કંટાળેલો હોય, ત્યારે એના મનમાં એક ઉત્તેજન ઊભી થાય. પૂર્વેને કાંઈ જોયેલું હોય અથવા તો કાંઈક સાંભળેલું હોય અથવા તો કાંઈ સૂંઘેલું કાંઈ પણ હોય, એના દ્વારા એના મનમાં એક ઉત્તેજન ઊભી થાય અને ઉત્તેજન એના મનમાં એક જિજ્ઞાસા વૃત્તિ ઊભા કરે. જેમ કે એના મનમાં એવા વિચારો આવે કે હું આ જોઈ લઉં તો કેવું સારું, મેં પૂર્વે આ સાંભળ્યું તો ત્યારે મને બહુ શાંતિ થઈ હતી, અથવા તો મેં પૂરે આ કરેલું ત્યારે મને બહુ શાંતિ થઈ હતી,
મજા આવી હતી, શાંતિ હું થઈ.
એટલે માણસ એના તરફ જવાના વિચારો કરે, એટલે એ વિચારો દ્વારા એના મગજમાં ડોપામાઈન અને નોરેપિનેફ્રિન નામના કેમિકલ છૂટે. ડોપામાઈન એવો કેમિકલ છે કે જે તમને સારા લગાડવાની ભાવના ઉત્પન્ન કરે. અહીં કાંઈ પણ ક્રિયા કરો, સારા લગાડવાની ભાવના ડોપામાઈન દ્વારા થાય. અને નોરેપિનેફ્રિન તમારી ઉર્જા વધારી દે, એવો ન્યુરો મગજનો એક કેમિકલ છે કે જે તમારી અંદર ઉર્જા ઉત્પન્ન કરી નાખે. હવે મગજના કેમિકલ રિલીઝથી શરીરની અંદર ફેરફાર થવા માંડે. જેમ કે હૃદયના ધબકારા વધી જાય, ફેફસાઓમાં હવા ભરાઈ જાય, સ્નાયુઓ મજબૂત થવા માંડે, શિશ્ન ઇન્દ્રિયમાં વાયુ ભરાઈ જવો, આ બધા શરીર ઉપર મગજના કારણે અસરો થતા હોય છે. અને ત્યાર પછી મન ફરી વિચાર કરે, તર્કસંગત વિચારો, જેમ કે હું આ જોઈ લઉં પણ કદાચ આ નુકસાન પણ થઈ શકે. હજી તર્કસંગત વિચારો એના મનમાં હજી શરૂ છે, પણ છતાંય એ ફરી અનુમાન મળે કે આ આદત કદી મારાથી રોકી શકાશે અથવા તો હું કદી આમાંથી બહાર આવી શકીશ, પણ છતાંય એ પોતાની મન આગળ હારી જાય છે અને અંતે ક્રિયા કરી બેસે છે. અથવા તો મીનિંગ કે જોવાનું અથવા તો સ્પર્શ અથવા તો સાંભળવાનું કાંઈ પણ પ્રતિભાવ એના શરીરમાં ઉત્પન્ન થઈ જાય છે. હવે પસ્તાવામાં બે રીતના વ્યક્તિ હોય છે, એક તો લક્ષ્યવાળા વ્યક્તિ અને બીજા લક્ષ્યવિહીન વ્યક્તિઓ. એટલે કે જેને ભગવાનને પામવું હોય, અભ્યાસ કરવો હોય, એ લોકોની અંદર લક્ષ્ય વિરુદ્ધ થવાથી એ લોકોની અંદર કંઈક પસ્તાવો ઉત્પન્ન થાય, અરર મેં આ કંઈક ખોટું કરી નાખ્યું. જ્યારે જે વ્યક્તિઓ હેતુસર જ આ ક્રિયા કરતા હોય છે, મીનિંગ કે પહેલાંથી જ એમના મનમાં ઈરાદાપૂર્વક આ ક્રિયા ઉત્પન્ન કરે છે, એ લોકોને કાંઈ પસ્તાવો થતો જ નથી અને એ આમાં લેવાઈ જાય છે.
પછી વિશેષ આગળ જોતા કે વ્યસન કેવી રીતે પડે છે, એમાં બીજું એક કારણ એવું છે કે જ્યારે વ્યક્તિ સ્કૂલ કે કોલેજમાં હોય કે જ્યારે ટીવી જોતું હોય કે મૂવીઝ કે સિરિયલ જોતા હોય કે રસ્તામાં ચાલ્યા જતા હોય અને જાહેરાતના પાટિયા હોય, આ બધામાં ઘણા ખરાબ ફોટો અને લખાણ આવતું હોય છે, એના કારણે એને એવી ઈચ્છા રહ્યા કરે કે આ સુખ હું ભોગવી લઉં તો આ સુખ કેવું હશે, એમ એવી એને ઉત્તેજના રહે છે.
બીજું એવું હોય છે કે છોકરાઓ સ્કૂલમાં ભણતા હોય, યુવાનો કોલેજમાં હોય અથવા તો કોઈ નોકરી કરે છે, તો એની સાથે જે કામ કરનારા હોય, એના જે સહપાઠીઓ હોય કે અન્ય મિત્રો હોય, એ લોકો આવું કરતા હોય છે, તો આ લોકો કંઈ પણ જાણ્યા વગર અંદર એવું પડેલું છે એટલે એ આંધળો અનુકરણ કરવાનું શરૂ કરી દે છે. એના મિત્રો કોઈ એને સેજ એવી હિંટ આપે કે તું આવું કર, એટલે એને પણ જિજ્ઞાસા થાય કે ચાલો હું ટ્રાય કરું. એટલે આવી રીતના આંધળા અનુકરણથી આવી રીતના જોડાઈ જાય છે.
અને આગળ જોઈએ તો પછી એને વિશેષ એવું થાય છે, આવું બધું જોતા આગળ એને એવું થાય કે સેક્સની દુનિયા કેવી હશે, તેમાં શું શું હોઈ શકે અને એ સુખ કેવું હશે, એમ એને જિજ્ઞાસા રહે. અને એ જિજ્ઞાસા રહે એટલે પછી એ ઇન્ટરનેટ ઉપર જવું, પોર્નો જોવું એની શરૂઆત કરે છે. અને સહજ આમ જોઈએ ને તો પુરુષ છે ને એ રૂપ અને શરીરની આકૃતિ પ્રધાન છે, તો રૂપ અને આકૃતિ જોઈને પણ એને એ સુખ ભોગવવાની માણવાની ઈચ્છા થતી હોય છે.
જ્યારે કે સ્ત્રી આમ રોમાંચિક ક્રિયા પ્રતિક્રિયાવાળી સ્વભાવ હોય છે, એટલે કે સંભાળ લેવું, કોઈ પુરુષ તેની કેર કરી શકે, એની સાવધાની રાખી શકે, એની ખૂફબર આપી શકે એવા નેચરવાળી હોય છે, કોઈક તેને સાથ સહકાર આપી શકે એવા સ્ત્રીના એવા હેતુ હોય છે, તેને લઈને તે ફસાઈ જાય છે.
હવે કોઈ ફસાઈ ગયું હોય તો આપણને ખબર કેવી રીતે પડે કે એ ફસાઈ ગયું છે, એને ખ્યાલ કેવી રીતે આવે કે ભાઈ હું હવે આમાં ધીરે ધીરે વધારે ને વધારે ફસાતો જઉં છું?
તમે એવું કહેવા માંગો છો કે ભાઈ વ્યસની છે એ આપણને કઈ રીતના ખ્યાલ આવે? હવે એક તો એવું છે કે ભાઈ એકવાર એને કાંઈ પણ જોયું, એ જોયા પછી એને અંદરથી જ એવી ઈચ્છા થયા કરે કે મારે વધુ ને વધુ હજી ત્યાં જ બેસવું છે, એ જ હજી જોવું છે, તો એક આ વસ્તુથી એ ખ્યાલ આવે કે એ વ્યસની છે એમ. બીજું એવું છે કે જ્યાં સુધી એને કંઈ જોવા ના મળે ને ત્યાં સુધી એને બેચેની રહ્યા કરે, એકવાર જોયું હોય પછી એને પાછી ઈચ્છા થાય અને કોઈ રીતે એનો એને સંપર્ક જ ન થાય તો આખી એની ફિલિંગ્સ બદલવા માંડે. બેચેની આવવા માંડે, એટલે એને કારણે એ ખ્યાલ આવી જાય કે આ વ્યસની છે,
જોવાનો પ્લાનિંગ કર્યા કરે.
અને એમાં એક વિશેષ કે જે ત્રીજા નંબરે છે કે જેને પોતાના સાથી મિત્રો કે કોલેજના ફ્રેન્ડ્સ તરફથી એને પ્રેશર સતત આયા કરે. એમાં ગુરુજી એક પૂર્વાશ્રમનો દાખલો છે કે પૂર્વાશ્રમમાં જ્યારે બધા કોલેજમાં હતા ત્યારે એક મિત્ર એવો હતો કે એને આમાં કંઈ રુચિ જ નહીં, પણ સ્કૂલના જે મિત્રો છે એના લીધે એને એમની જોડે જવું પડે ક્લબમાં મૂવીઝમાં. આમ કરતાં 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 એ સારો મિત્ર સારો હતો તો પણ પછી ખરાબ થઈ ગયો અને વ્યસને ચડી ગયો. આટલો બધો આમ પ્રેશરનો પ્રભાવ પડે છે.
આ બધું જોતા તો એવું લાગે છે કે આનાથી ઘણું બધું નુકસાન થાય એવું છે, તો એના નુકસાનો કેટલા છે એ પણ આપણે માહિતી હોય તો સારું.
વ્યસનીના લક્ષણો
આપણે નુકસાનીના ભાગમાં જઈએ તે પહેલા થોડા લક્ષણો પણ જોઈ લઈએ. તો લક્ષણોમાં તો પહેલું લક્ષણ એવું છે કે જેને આ વ્યસન પડી ગયું છે એ છે ને કલાકોના કલાકો સુધી ઇન્ટરનેટ ઉપર બેસી રહે અને કોઈ પણ જાતનો બ્રેક લીધા વગર એ એનું કામ ઇન્ટરનેટ ઉપર કર્યા કરે.
બીજું એ કે રાત્રિ અને એકાંતમાં ઇન્ટરનેટનો ઉપયોગ તે વધારી દે, કેમ કે કોઈ હોય નહીં ઘરે અથવા તો, એટલે તે રાત્રિ અને એકાંતમાં એનો ઉપયોગ અત્યંત વધારી દે.
એ જ કરતો હોય ટૂંકમાં, ત્યાં જ બેઠા હોય ખોલીને.
ત્યારબાદ એવું સ્ટેજ આવે કે એ કેટલો સમય એને શું કરે છે, એના વાલીઓ પૂછે કે એના મિત્રો પૂછે તે બાબતે જૂઠું બોલવાનું ચાલુ કરી દે, કારણ કે જે કરતો હોય એ કહી નથી શકતો એટલે પછી એને ખોટું બોલવાની આદત પડતી જાય.
અને આગળ જોતા કે જે વ્યસની છે તે પોતાના મિત્રો પરિવારજનો અથવા કે પોતાની જવાબદારીમાં જે જે કરવાનું આવે એ બધાની અવગણના કરે અને તેમની સાથે બહુ ઓછો સમય ફાળવે અને બસ પોતાની દુનિયામાં રમ્યા કરે.
એવું
બીજું એ કે ઇન્ટરનેટ ઉપર ઘણી બધી સામગ્રી હોય તેમાં પણ તે માત્ર મોટા ભાગે પોર્નોગ્રાફી જેવી મટીરિયલ હોય એના દ્વારા જ પ્રભાવિત થયા કરે અને તેને જ જોયા કરે અને સાંભળ્યા કરે.
અને જ્યારે એને ઇન્ટરનેટનો ઉપયોગ કોઈ પરિસ્થિતિને કારણે કરવા ન મળે એટલે જેમ આગળ મેં વાત કરી એમ એને મૂડલેસ થઈ જાય, એને મજા ના આવે, કોઈની સાથે વાત કરવી ના ગમે, ક્યાંય બહાર જવું ના ગમે, બસ એના મનમાં એ જ વિચારો ચાલ્યા કરે કે મને ક્યારે મોકો મળે, એવા ને એવા એ વિચારોમાં સમય પસાર કરી રાખે.
એને એમાં ડિસ્ટર્બ કરો ને એટલે અકળાય, ઝઘડો કરે, ક્રોધ કરે, ઘરમાં બધા રે હરખો હાલે નહીં, જો એને જોવા ન દો તો આવું મગજ થઈ જાય.
અને જેને આવું ભૂત ચડી જાય ને તો પછી એ મિત્રો સાથે કે મિત્રો સાથે ફોનમાં જાહેરમાં સ્ત્રી સંબંધી સેક્સ સંબંધી કે પોર્ન સંબંધી ચર્ચા વિચારણા કરે, બસ એનાથી જે ઇમ્પ્રેશન ફૂલાતો રહે આનંદમાં રહે.
પછી તેને જે પોર્નોગ્રાફીનું મટીરિયલ ઇન્ટરનેટ દ્વારા જોયું હોય તેને એમ ઈચ્છા થયા કરે કે હું લાઈવમાં પણ આવું જોઉં, પરંતુ તેને ન પ્રાપ્ત થતા તે ડ્રગ્સ લેવા માંડે અથવા તો દારૂનો ઉપયોગ કરવા માંડે અથવા તો પોતાના હાથની જ એવી પોતાના હાથથી જ એવી ક્રિયા કરવાનું શરૂ કરી દે.
અને અંતે એવું સ્ટેજ આવે છે કે પછી એની જે સામાજિક લાઈફ જે આધ્યાત્મિક અને ધાર્મિક જીવન છે એ સાવ ભાંગી પડે છે. એના જીવનમાં એના જે કંઈ મૂલ્યો હતા કે ભાઈ મારે ભગવાન પામવા છે, સંતોનો સંગ હતો, એ બધું ઓછું થતું જાય, સાવ પછી ઘસાઈ જાય અંતે,
એટલે એને આખું જીવન ખરાબ થઈ ગયું. નુકસાની ને નુકસાની જ છે, તો એની નુકસાની પણ જણાવો કે જેથી એની ગંભીરતા આપણને ખબર પડે.
નુકસાનીમાં તો આપણે શરૂઆત કરીએ તે પહેલા પ્રથમ પોઈન્ટ એવો છે કે માણસની અંદર એવી માન્યતા ઊભી કરી છે કે સ્ત્રીનો ઉપયોગ માત્ર સ્પર્શ સુખ માટે જ છે, અમે એક માન્યતા એને રહે.
આવું વારંવાર જોવાને કારણે એનામાં એવી માન્યતા થઈ જાય છે કે ભાઈ સ્ત્રી છે ને એનો ઉપયોગ ખાલી આટલો જ છે સ્પર્શ સુખ માટે, માની હૃદય માના માની દ્રષ્ટિથી બહેનની દ્રષ્ટિથી એ પછી જોતો એને દ્રષ્ટિ જેની તૂટી જાય છે એ વસ્તુ આખી,
અને તેને એક જડ પદાર્થ તરીકે જોવા માંડે છે. જેમ કે એક એક્ઝામ્પલ હતું કે એક ક્રિશ્ચિયનના પાદરી હતા, તેઓ રોજ ઘરે જોબ ઉપરથી તે ઘરે જાય એની વચ્ચે એક આવું સ્ત્રીનું ખરાબ જે ક્રિયા કરતા હોય એવું આવતું હતું વચ્ચે, જેમ કે આપણે વિશાવા ડકીએ, અને ત્યાં રોજ એ જુએ કે રોજ પુરુષો જતા હોય ત્યાં અને સ્ત્રીઓ એની આગળ ઊભી રહી હોય. પરંતુ એક દિવસ આ પોપ એટલે કે જે પાદરી હતો ક્રિશ્ચિયન ચર્ચનો એને જોબ ઉપરથી ઘરે જતા વચ્ચે ગાડી રોકી રાખી અને ત્યાં એ પાર્કિંગ લોટમાં જઈને ગાડી પાર્ક કરી, અને પછી ત્યાં સહજ રીતે એક સ્ત્રી આવીને એની મુલાકાત લીધી પછી એ પાદરીએ એની આંખોમાં નજર કરી, નહીં કે એના શરીર ઉપર કે બીજે ક્યાંય. ત્યારે એ સ્ત્રીને અત્યંત આશ્ચર્ય થયું અને એ સ્ત્રી આંખમાં જર્જરી આવવા જેવું થઈ ગયું. પછી એ પોપે એને પૂછ્યું કે કેમ તમે આમ હાવ ઢીલા થઈ ગયા છો, આમ કેમ રડવા જેવા થઈ ગયા. ત્યારે એ સ્ત્રીએ પોપને એમ કીધું કે અત્યાર સુધી જે જે લોકો અહીંયા આવ્યા છે એ બધા કેવળ મારા શરીર ઉપર જ ધ્યાન દેતા હતા અને મને એક જડ પદાર્થ તરીકેનો જ ઉપયોગ કરવા માંગતા હતા, પણ આજ દિવસ સુધી પહેલા તમે એવા નીકળ્યા કે જે મારી આંખો ઉપર નજર આપે છે, એટલે કે મારા વ્યક્તિત્વ ઉપર, મારા સ્વભાવ ઉપર, મારા નેચર ઉપર. અને પોર્નોગ્રાફી જોયા પછી એ મોટાભાગના લોકો એ સ્ત્રીના શરીર ઉપર જ ધ્યાન દે છે.
એક ભોગનું સાધન જડ પદાર્થની જેમ એને મન સ્ત્રી મનાય છે, કોઈ વ્યક્તિ નહીં, એના પ્રત્યે કોઈ બીજી લાગણી નહીં, આવું થઈ જાય છે.
બીજું નુકસાન એ થાય છે કે માણસની અંદર એવી સમજણ ઊભી કરે છે, એવી માન્યતા પેદા કરે છે કે પતિ પત્ની વચ્ચે જે સંબંધ હોય તે માત્ર સ્પર્શ સુખ દ્વારા જ દેખાવામાં આવે છે, નહીં કે પ્રેમ દ્વારા અથવા બીજા કોઈ પણ હેતુ હોય. આ મેં જે દ્રષ્ટાંત આપ્યું તમને પોપનું, એની જે પત્ની હતી, એની પત્ની જ્યારે નાની હતી એટલે કે 15 વર્ષની જ્યારે એ છોકરી હતી ત્યારે એને હાઈસ્કૂલમાં ભણતી હતી, 9મા ધોરણમાં ભણતી હતી, ત્યારે એને એક બોયફ્રેન્ડ હતો. ત્યારે બોયફ્રેન્ડ 2-3 મહિના સુધી એ લોકોએ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડનો સંબંધ હતો. પછી એ બોયફ્રેન્ડે એને સ્ત્રીને પૂછ્યું, છોકરીને, કે તું મને વાસ્તવિક પ્રેમ કરતી હોય તો એનો પ્રૂફ હું, એનો સાબિતી હું. ત્યારે એ સ્ત્રીએ કીધું કે બસ હું તને પ્રેમ કરું છું તો આ સાબિત છે. પછી એ સ્ત્રીને કાંઈ સમજાનું નહીં. પછી એ સ્ત્રીએ એની બીજી જે સાહેલી હોય, જે કોલેજમાં ભણતી, સ્કૂલમાં ભણતી હોય એની બીજી સ્ત્રી હોય, એને પૂછ્યું કે મારો બોયફ્રેન્ડ મને આ રીતની ઈચ્છા વ્યક્ત, મારે શું કરવું. ત્યારે બીજી એની જે સાહેલી હતી એને એમ કીધું કે તારો બોયફ્રેન્ડ જે કહે છે એટલે કે તું મને વાસ્તવિક પ્રેમ કરતો તો માત્ર સ્પર્શક દ્વારા જ દેખવામાં આવે, માત્ર સ્પર્શક દ્વારા જ એની સાબિતી થાય. ત્યારે એની સાહેલીઓ એમ કીધું કે આ સત્ય છે, આજકાલ બધું એવું જ હોય છે, તારે એની સાબિતી તો આપવી જ પડે. ત્યારે એ છોકરી 15 વર્ષની હતી એટલે બહુ ખ્યાલ નહોતો આવતો, એટલે એને સહજ એ ક્રિયા કરી નાખી પોતાના બોયફ્રેન્ડ સાથે. પછી જ્યારે એ 25 વર્ષની થઈ ત્યારે એના મા બાપે એને એક કેથોલિક એટલે કે ક્રિશ્ચિયન લોકોનું જે આ પોર્નોગ્રાફી વિશે એક લેક્ચર હતું એમાં એને પરાને મોકલી. એને કીધું મારે જવું જ નથી, છતાં એને ચેલેન્જ કર્યું કે 5 મિનિટ માટે જ તું જજે, એનાથી વધારે ના જતી. પછી એ છોકરી 5 મિનિટ માટે જ ગઈ અને ત્યારે આ જે પોપ હતો એને લેક્ચર આપતો હતો પોર્નોગ્રાફીના નુકસાનો વિશે. ફક્ત 5 મિનિટ માટે એને એ પોપને સાંભળ્યું, પછી એને પોર્નોગ્રાફીની ગંભીરતા જણાવી, એના વિશે નુકસાનો જણાવી. પછી એ પોપના કોન્ટેક્ટમાં આવતા પોપની સાથે એના લગ્ન થયા. પછી એને ખ્યાલ આવ્યો હું જ્યારે 15 વર્ષની હતી ત્યારે એને જે મારી સાથે સંબંધો બાંધ્યા હતા એટલે કે તું મારી સાથે પ્રેમ કરતી હોય તો માત્ર સ્પર્શ દ્વારા જે જાણવામાં આવે. પછી એને એની ગંભીરતા જણાવી અને એની ભયંકરતા જણાવી કે દુનિયામાં આજકાલ જે પોર્નોગ્રાફી જોતા હોય છે એના એ લોકોના મનમાં એવું જ હોય છે કે પ્રેમ માત્ર કામસુખ દ્વારા જ વ્યક્ત થાય છે, નહીં કે સ્ત્રીના વ્યક્તિત્વ અથવા સ્વભાવ દ્વારા અથવા બીજા કોઈ પણ હેતુ છે.
પછી એવું થાય છે કે એ વ્યક્તિનું મગજ એ રીતના જ ટ્રેન થઈ જાય છે કે એને જ્યાં સુધી આવી કાંઈ ઈચ્છા થાય ત્યારે એની વાસના એ જ સમયે પૂરી થવી જોઈએ, નહીંતર એ બે બાકડો થઈ જાય, બેચેન થઈ જાય અને આમ બીજા જે વ્યસનો હોય ને કેમ માણસ પૂરો ન થાય વ્યસન ડ્રગ્સ કે દારૂનું અને બેચેન થઈ જાય, એમ આખો એનું શરીર એ રીતના રિએક્ટ કરવા માંડે.
એક બીજા દ્રષ્ટિકોણથી એવું પણ જોઈ શકાય છે કે માણસ પોતાની કામવાસનાને સંતોષવા કોઈ પણ સ્ત્રીને એ ચાહી શકે છે, એટલે કે એક તરફી પ્રેમ કરે છે, કે જ્યારે એ એક તરફી પ્રેમ કરે છે ત્યારે એને એ સ્ત્રીને કે સ્ત્રીના સુખને મેળવવાની ઘણી ઈચ્છા રાખે છે, પણ અંતમાં એને શું થાય કે સમય અને શક્તિનો દુરુપયોગ થાય અને કંઈ મળે નહીં, આ રીતે પણ એક નુકસાન થઈ શકે છે.
બીજું નુકસાન એવું છે કે જે નિકટના સંબંધો હોય છે, મિત્રો મિત્રો વચ્ચેના, પતિ પત્ની વચ્ચેના, એ સંબંધોનો નાશ પામે છે. અને ગુરુજી, મેં આજે અમુક યુવકો સાથે વાત કરી અને પૂછ્યું કે ભાઈ તમને કોઈ આવા અનુભવો હોય, તો ઘણા ખરા યુવાનો સહમત થયા હતા કે જો એવું હશે તો અમે અમુક અમુક ઉદાહરણો અહીંયા આવીને કહેશું. તો આ નિકટના સંબંધો નાશ પામે છે એવું કોઈ એક યુવાને મને કીધેલું.
કોઈ આ બાબતની વાત કરી શકે તો આવો, કે આ માથાકૂટમાં પડ્યા પછી નિકટના સંબંધીઓનો સંબંધ સંપૂર્ણપણે નાશ થઈ જાય છે, જીવન બરબાદ થાય છે, કુટુંબ તૂટી જાય છે. જે સંભળાવો
ગુરુજી, મારો એક મિત્ર હતો, અમે કોલેજમાં સાથે ભણતા હતા, તો 24 કલાક અમે જોડે જ રહેતા. જો મારે કંઈ કામ હોય ને બોર્ડ આવે તો એને ઘેર રહો, અને બાકી ભણવાનું હોય તો એ મારી ઘરે રહે. પછી અમે બહાર ભણવા જવાનું નક્કી કર્યું હતું, તે હું બહાર ભણવા ગયો ને પછી 1 મહિના પછી આવ્યો હતો. પણ મારા રૂમમાં જગ્યા નહોતી એટલે મેં એને બીજે શિફ્ટ કર્યો હતો. તો ત્યાં જે લોકો રહેતા હતા ને બધા આવા જતા, આવો કે આ બધું જોવે, બહાર જાય રખડે, રાતે ક્લબમાં જાય, આવું પોર્નોગ્રાફી બધું જોવે. તો ધીમે ધીમે એને એવી ટેવ પડી ગઈ જોવાની. એમ તો પહેલાં તો કોલેજમાં મળી એટલે વાતો થાય, પછી ધીમે ધીમે એ લોકોને સંગમાં આવતા અને ટેવ પડી ગઈ એટલે આ બધું જોવા મળ્યો. એટલે એને જો ચસ્કો લાગ્યો ને પછી મા જોડે બહુ બોલે ના, વાત ના કરે હોય, એટલે આમ હાવ ગાઢ મિત્ર હતા ને તો એમાંથી હાવ નજીક દૂર થઈ ગયો.
દૂર જ થઈ જાય ને, તું એને નડ ના પાડતો, હડ્યો પછી હારા હારે કેવી રીતે ઉભો રહ્યો. કે
પછી ગુરુજી કેવું ભણવામાં એનું ધ્યાન રહ્યું નહીં હાવ, અને જોબ કરે પણ પૈસા કંઈ ભેગા ના કરે, અમારી રીતે બધા ઉડાડી દે, રાતે ક્લબમાં જાય ને બધી ગર્લફ્રેન્ડ બનાવવાને જો ફરવા જાય ને એવી રીતે. એમ હાવ દૂર થઈ ગયો મારથી, એમ જે એકદમ નજીકનો ફ્રેન્ડ કહેવાય ને એવું દૂર થઈ ગયો પછી. એમ
આવું થાય,
બચાવ થયો કે એ એવી રીતના.
પછી આવું ને આવું ગુરુજી 6 મહિના સુધી ચાલુ ને, પપ્પાનો ફોન આવ્યો મારી પર કે તારો ફ્રેન્ડ કંઈ કોન્ટેક કરતો નહીં, ઘેર ફોન નહીં કરતો, એ અહીંથી લોન લઈને ગયો હતો કે પૈસા કંઈ મોકલાતો નહીં, જોબ કરે છે કે નહીં, શું છે એમ. એટલે પછી મેં એને પૂછ્યું, ભાઈ મેં કહું શું કરો, એમ કોઈ દેખાતું નહીં. પછી મેં કીધું કે કામ કરતું હવે, મારે ત્યાં રૂમમાં એક જગ્યા પડી છે તો તું મારા જોડે આવતો રહેવા માટે, અને એની જોબ પણ મારા જોડે કરાવી દીધી. એટલે અમે સાથે જ રહેતા થઈ ગયા, એટલે જોબ પણ મારી સાથે કરે અને કોલેજ પણ મારી સાથે હોય, એટલે 24 કલાક મારા જોડે રહેતો થઈ ગયો. પછી ધીમે ધીમે એ લોકોનો કોન્ટેક્ટ એને દૂર થઈ ગયો, અને મારા જોડે જ્યાં હોય ને ત્યારે એને બધું જોવા ના મળે, એટલે ખોલી ના શકે, બધું જોવે ના એમ. તો એમ આ જોવાનું પણ બંધ થયું ધીમે ધીમે, અને પેલા જે ખરાબ સંગત હતી ને એ પણ છૂટી ગઈ. એને પછી એનો જે પગાર આવે ને હું લઈ લો ડાયરેક્ટ, અને એને જો જે પૈસા જોઈતા હોય એ પ્રમાણે આપતો હતો. એમ એમ આવું 6-1 મહિના જેવું ગયું ને ટાઈમ, એટલે પછી એને આવું જોવાનું બંધ થઈ ગયું અને પેલા ખરાબ મિત્રો પણ બંધ થઈ ગયા. પછી એને હવે આવું સારું છે, હવે એવું બધી સંગ છૂટી ગયો એને.
બીજું એ કે પોર્નોગ્રાફી જોનાર વ્યક્તિ એની ઈચ્છા પૂરી ના થતા વિવિધ ડ્રગનો શિકારી બની જાય છે, એટલે કે કોકેઇન આ બધા જે ડ્રગ્સ પોતાની વાસના ઉત્તેજિત કરે વધારે, એનો શિકારી જલ્દી થઈ જાય છે. અને જેમ જેમ વધુ પડતો આમાં નામાં એ રહીચો બચ્યો રહે, એટલે પછી એઇડ્સ, HIV, હેપેટાઇટિસ સી વગેરે રોગો થવાનો ભય થાય છે, અને અમુક વાર રોગોથી પીડાય પણ છે. આ બાબતે મને ખુરાના સાહેબે વાત કરેલી, તો ખુરાના સાહેબ આવશે.
ગુરુજી, એક દિવસ મારા મિત્રનો ફોન આવ્યો મારા પર કે મારા ભાઈને બહુ સખત તાવ આવે છે ને, તો કે ભાઈ દાખલ કર્યા છે તો આવી જાઓ ને જલ્દી. તો ગુરુજી એને ઘણા દિવસથી રાખ્યા ને તો પણ તાવ જ નહોતો આવતો. પછી ડૉક્ટરે અમદાવાદ ટેસ્ટ કરવા મોકલ્યો તો પછી એને HIV પોઝિટિવ રિપોર્ટ આવ્યો. પછી એનું રહસ્ય મેં પૂછ્યું એને કે આવું કેમનું થયું એમ, તો કે મુંબઈ કામ અર્થે એકલા ભાઈ ધંધા અર્થે ગયા હતા અને ત્યાં એકલા રહેતા, પછી આવા ઇન્ટરનેટના રવાડે ચડી ગયા, પછી શું થયું કે એમથી રેવાયું નહીં, એટલે પછી એ ધંધાદારી સ્ત્રીઓને ત્યાં જવા લાગી અને પોતાની બધી કમાણી હવે રીતે આપવા માંડી. પછી અમદાવાદ સિવિલમાં લઈ ગયા અને બહુ જ ખર્ચો થયો, પણ હવે એટલો બધો એ રીબાતો હતો, આવી રીબાતી હાલતમાં એના પત્ની બી એને છોડીને જતા રહ્યા. પછી એની પત્નીનો ટેસ્ટ કરાવડા તો એને બી એવું નીકળ્યું ગુરુજી, અને અત્યારે એની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ છે, બહુ રીબાઈત ગુરુજી.
આમાં ન પડ્યા હોત તો સુખી રહેત.
ગુરુજી, હું સુરતમાં HIV સેન્ટરમાં કામ કરું છું, ત્યાં સારવાર દરરોજના 15-20 કેસો એવા આવે છે કે આ રીતના ખરાબ જોઈન કે વેશ્યાવાળે જઈને ભ્રષ્ટ થઈને આવ્યા હોય અને આમાં પીડાતા હોય. અત્યારે સુરતમાં 20,000 લોકો એવા છે ગવર્મેન્ટ રેકોર્ડ પ્રમાણે કે આવા રોગથી પીડાય છે. પછી
જે આવા રોગનું કારણ હું પણ
આ તે ખરાબ જોઈને એ લોકોને સંતોષ ન થાય એટલે બહાર જાય ઘરમાં.
મૂળ હાવ મૂળ
ઇન્ટરનેટ.
હા, ઇન્ટરનેટમાં ખરાબ વિડીયો જોવો એ મૂળ કારણ એમ કે.
અને આ લોકોનો HIV વાળાનો મહિનાનો ખર્ચો 3,000-5,000 હોય.
ઓહો,
1 મહિનાની દવા એટલી મોંઘી આવે અને એનાથી પેશન્ટો એ પૂરી ન કરી શકે એટલે ઘરમાં પાયમાલી આવે, એટલે ગવર્મેન્ટમાં ફ્રી ઓફમાં જાય એટલે દેશનો ખર્ચો વધે અને એમના વાઈફને થાય, છોકરાને થાય, અને એ લોકોને પેઢી વારસાગત આવે એટલે આખે આખું ફેમિલી નાથી નથી એ લોકોને સ્ટોપ કરવું પડે, અથવા તો એ લોકો ખરાબી જ ઉત્પન્ન થાય બધામાં.
બધા બરબાદ થાય.
અને અમારે ત્યાં જોવા આવે છે, આમ જોઈએ છે કે 70% કેસ એવા હોય છે કે એ બેને છૂટાછેડા થઈ ગયા હોય. અને એ લોકોને આયુષ્ય 5-7 વર્ષમાં સ્ટોપ જ આવી જાય,
5-7 વર્ષમાં મરી જાય. માટે આપણા બધા જ બાળકો આવી આ ભંગાર બાબતમાં પડતા નહીં, સાવધાન રહેજો. તાલી પાડો ભાઈ, તાલી પાડો, બહુ સરસ વાત ભાઈ.
જે ભાઈએ વાત કરી એમ કે આ દવાના ખર્ચા અથવા તો આ આદત જયારે એને ચાલુ હોય છે ગુરુજી ત્યારે, હવે મફત પણ આ કઈ થતું નથી એટલે એટલા બધા વ્યસનને કારણે એને પૈસા વાપરી નાખવા પડે છે કે એક સમય એવો આવે છે કે આર્થિક રીતે દેવાદાર બની જાય છે. અને આ આવી એક વાત મને મૃગેશભાઈએ કરેલી.
ગુરુજી, અમારી સોસાયટીમાં ત્યાં એક પરિવાર રહે છે, અત્યારે હવે ક્યાંક બહાર શિફ્ટ થઈ ગયું ખબર નહીં. એ માણસ મૂળ મહારાષ્ટ્રીયન, આપણા ગુજરાતી સાથે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં ધંધો ચાલુ કર્યો, જબરજસ્ત મોટો ધંધો ચાલુ કર્યો. પછી એને કઈ રીતે આ લત લાગી ગઈ ખબર નહીં, એ લત એની ફેમિલીમાં પણ લાગી ગઈ, એની વાઇફને.
શું લાગી લત?
આ ઇન્ટરનેટ પોન દ્વારા કે સીડીઓ દ્વારા બધું પોન વિડીયો જોવાની,
ખરાબ જોઈ જોઈ,
ખરાબ વિડીયો જોવાની. હવે એ ત્યાં સુધીની એની લત લાગી ગઈ કે એ લોકો એક બીજા પાર્ટનર, હવે બીજા કોઈ પાર્ટનરને શોધવા જાય આ લત લગાડવા માટે. એટલે પછી એ માણસ એટલી હદે ફાઇનાન્શિયલી તૂટી ગયો કે એણે જે ઓલો કેમિકલ ઇન્ડસ્ટ્રી વાળો હતો એણે જૂઠું કરી અને એ માણસને આખો ધંધામાંથી કાઢી જ નાખ્યો, બધું પ્રોપર્ટી પચાવી લીધી. એક દિવસ, અત્યારે તો એની પાસે ફ્લેટ ને એવું કાંઈ છે નહીં, અત્યારે એ માણસ એટલો તૂટી ગયો છે કે ટ્રેનના અંદર ફેરા ફરે છે, બધા પોટલા લઈને કંઈક કપડાં અને
એવું કુલી થઈ ગયો.
હા,
ખરાબ જોઈ જોઈને
ત્યાં સુધીનું. બીજો એક એવો કેસ છે, મારા ફ્રેન્ડ સર્કલમાં જ છે, એક એક્સ કરીને એક સ્ટુડન્ટ, એક ફ્રેન્ડ છે અને વાય કરીને એક બીજો ફ્રેન્ડ છે. વાય જે ફ્રેન્ડ છે એ મારો છે અને એક્સ છે એ વાયનો ફ્રેન્ડ છે. હવે એ જે ફ્રેન્ડ છે મારો, એ એક્સ વાળો બહુ મોટી પાર્ટી છે એટલે એને આ બધી લત લાગી ગઈ હતી જોવા માટે. પછી એને એના બાપાને, એના બાપાને કંટ્રોલ કરતા કે આટલા જ તારે પૈસા વાપરવાના એમ કરીને. એને એક દિવસ પછી પૈસાની અછત પડી એટલે ઓલા જે મારો ફ્રેન્ડ હતો એની પાસેથી પૈસા લઈને એને જોવાની લત ચડાવી દીધો.
વાય પાસે પૈસા લીધા.
હવે ઈ જે વાય છોકરો, જયારે મને ખબર પડી કે આવી રીતે છે, ઈ પોતે એકદમ કમાઈને બધું ભણતો ને બધું કરતો હતો. પછી એના મા બાપે મને કીધું કે આવું કેમ થાય છે, ત્યારે મેં જાણ્યું. પછી પોતે મુસલમાન હતો એટલે મને બહુ એમાં ખબર હોય નહીં, એટલે મેં, અમારે ત્યાં ઘરની આગળ એક મદ્રાસા છે તો ત્યાં એ લોકોના જે મોલાના સાહેબ હોય ને એ લોકોને મેં પૂછ્યું કે આવું તમારા કઈ કુરાનમાં કે કઈ હોય છે, તો એને મને કઈ સ્પષ્ટ વાત કરી નહીં કે તું છોકરાને મોકલજે. છોકરાને મોકલાવીને કઈક વાત કરે છે, સમજી ગયો. પછી મારે એ અરસામાં બેંગ્લોર ભણવા જવાનું થયું. 6 મહિના પછી પાછો આવ્યો ને તો સુધરી ગયો, તો પછી પાછો એને રવારે ચડી ગયો. પાછો ઈ એને સુધાર્યો તો અત્યારે ઈ પોતે લંડન અંદર મોટો વકીલ છે.
સુધરી શકાય ખરું જો નક્કી રાખે તો.
આર્થિક રીતે જે દેવેદાર બને છે એમાં એક ગુરુજી મારે પૂર્વાશ્રમનો દાખલો છે કે એક પડોશી હતો અને એનું નામ હતું ડિયેગો. એ હતો 28 વર્ષનો અને એકલો રહેતો હતો અને એને એક બિલાડી હતી, બીજું કોઈ હતું નહીં. તો અને ભણે અને નોકરી કરે, પણ આ પોર્નોગ્રાફીનો એટલો વ્યસની કે દર 15 દિવસે જે ચેકના પૈસા આવે એ વાપરી કાઢે. હવે જે બીજા આજે પૈસા આવ્યા હોય તો એક બે દિવસમાં વાપરી કાઢે અને બીજા 10-12 દિવસ એને પૈસાની રાહ જોવાની, એને કંઈ બેંક બેલેન્સ હતું નહીં. એટલે વારે વારે મારી જોડે આવે અને મને કહે $50 આપને ભાઈ, તો હું તને આવતા આટલા સમયમાં આપી દઈશ આટલા. પછી હું કહું તો આ દર વખતે આવે શું પ્રોબ્લેમ છે? પછી એને ધીમે રહીને કીધું કે મને આનું વ્યસન છે કે આના વગર ચાલતું જ નથી. કોઈ વાર તો ગુરુજી કેવું થાય કે આપણે તો કેવા નકોડા કરીએ કે એક ટાઈમ ખાઈને કરીએ, એ તો 2-2 દિવસ ગુરુજી ખાય નહીં અને પોર્નોગ્રાફીની વિડીયો લાવે ને જોયા કરે, એવું વ્યસન પડી ગયેલું. અને આગળ વિશેષ નુકસાનીમાં જોઈએ તો મોટા ભાગે અત્યારે ઓફિસમાં કે નોકરી ઉપર બધા પોર્નોગ્રાફીનું સેવન કરતા હોય છે અમુક ટકાના અંશે, અને જેના લીધે એ લોકોની નોકરી જવાના ચાન્સીસ પણ ઘણા બધા વધી જાય છે. તો આમ જોઈએ, એક સર્વે જોઈએ તો 20% જે નોકરીમાંથી જેની હકાલપટ્ટી થાય છે તો એ આ પોર્નોગ્રાફીના આધારે હોય છે. આ એક મોટું નુકસાન છે.
બીજું નુકસાન એ થાય છે કે તમે થોડા સમય માટે માત્ર વિડીયો અથવા ફોટો જોયો હોય તો એની પોતાના મગજની જે લોંગ ટર્મ મેમરી એટલે કે લાંબા સમયની જે મેમરી હોય એના ઉપર બહુ ગહેરી અસર થાય છે. હવે અહીંયા થોડા સમયનો વિડીયો છે, થોડા સમયનો એટલે માત્ર 1-2 અથવા 3 સેકન્ડનો વિડીયો હોય ને તમે જોયો હોય ને તો એ પોતાના મગજ ઉપર એટલે તમે 60-70 વર્ષના થાવ ને આજીવન જીવતા હોય ને ત્યાં સુધી તમારા માનસપટ ઉપર એ દ્રશ્ય અથવા એ વિડીયો રહ્યા જ કરે છે. એના ઉપર ગુરુજી આ વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે આ જે ગર્ભવતી નારી હોય ને એ જ્યારે એ ગર્ભ અંદર સંતાન હોય ત્યારે જો એવું વિડીયો માત્ર 1 સેકન્ડ માટે જ જોયું હોય ને અને એના માનસપટ ઉપર જો રહી ગયું હોય ને દ્રશ્ય અથવા વિડીયો તો જ્યારે એનું સંતાન ઉત્પન્ન થાય ને અને એ સંતાન જ્યારે 20-30-60-70 વર્ષનું થાય ને હવે એ દ્રશ્ય એની માએ જોયું હોય જ્યારે એ છોકરો ગર્ભમાં હોય ત્યારે, પણ તો એ છોકરો જન્મીને મરી જાય ને તો એ દ્રશ્ય એ બાળક ઉપર આજીવન રહ્યા કરે છે. માત્ર 1-2 અથવા 3 સેકન્ડનું દ્રશ્ય હોય ને તો એવું વૈજ્ઞાનિકોનું માનવું છે. અને ગુરુજી અમુક અંશે તો વૈજ્ઞાનિકો એવું એ માનવું છે કે આ અમુક પોર્નોગ્રાફી જે જન્મથી આદત પડી જાય છે ને લોકોને જોવાની આદત પડી જાય છે ને અમુક તો એની માતાએ આ ઘરમાં જે ના કરવાના ધંધા કર્યા હોય ને એના કારણે જ થતું હોય છે, એની માએ ને એના બાપાએ એના કારણે જ થતું હોય છે.
રામ 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 રામ. હા, એની મા ને એના બાપનો વાંક આવ્યો. બાળક ઉદરમાં હોય ત્યારે એ લોકોએ સંપૂર્ણ સંયમ પાળવો જોઈએ. એને ન સંયમ રાખ્યો હોય એને લઈને છોકરા એવા પેદા થાય છે પછી બૂમો પડે, અમારા છોકરા હારા કેમ ન થયા. સાચી વાત છે, વિજ્ઞાન કે છે બરાબર.
એટલે ગુરુજી જે આગળ વાત કરી હતી કે આવી વસ્તુ અવારનવાર જોયે રાખે એટલે એને એ ક્રિયા કરવાની પછી ઉત્તેજના જાગવા માંડે છે. એટલે આ વ્યક્તિ આપણે જે જોઈ ગુરુજી એટલી ઉંમરની હોવા છતાં પણ એને વારે વારે એ વસ્તુ જોઈએ રાખી એટલે પછી એને એ ક્રિયા કરવાની પણ ઈચ્છા થઈ અને પોતાને રોકી ના શકી ગુરુજી. એટલે જો ગુરુજી જો વારે વારે આવું ને આવું જોવામાં આવે તો આ અતિ નુકસાનકારક છે ગુરુજી.
એમ માટે આનાથી બચવું, આ જોવાય નહીં.
ગુરુજી એક મને મારા પોતાના એક આપણે વિચાર કર્યો એના ઉપરથી એક એવું લાગ્યું કે જ્યારે ઇન્ટરનેટ ઉપર કોઈ પણ વસ્તુ માટે બેસીએ ત્યારે શરૂઆતમાં માઇન્ડ આપણું બ્લેન્ક હોય, જ્યારે કોઈ પણ વસ્તુ શોધવા માટે માણસ બેસે ને ત્યારે પહેલો એક વિચાર આવે અંદરથી, એનો જે કીવર્ડ બને અને એનાથી ટાઈપ કરે એટલે કોઈ પણ વસ્તુ બહાર આવે. એટલે જો એટલું જેટલું માણસ જેવું સાંભળે છે અને જેવું કાંઈ ભૂતકાળમાં કે કાંઈ બી જોયું છે એના આધારે એના મગજમાં એ બધી વસ્તુઓ એ સમયે સામે સાધન આવે એટલે આવતી હોય છે. એટલે જો આપણે એટલે જેટલું એવું સાંભળીએ છીએ ને જેવું જોઈએ છે ને એના આધારે આપણું મગજ એ વસ્તુ સામે આવે સાધન એટલે શોધવા માટે તરત તૈયાર થઈ જાય છે. એટલે જોવા અને સાંભળવાની બહુ મોટી અસર પડે છે અને એનાથી ખરાબ ક્રિયાઓ થવાની શરૂઆત ત્યાંથી જ થતી હોય છે. એટલે કોઈ બી વસ્તુ આપણે જ્યારે જોઈએ છીએ અને જ્યારે સાંભળીએ છીએ ત્યારે એ વસ્તુ આપણા મગજમાં સ્ટોર થાય છે, માટે એની સાવધાની એ ઉપયોગ કરતા પહેલાં બહુ રાખવી પડે કે આની કયા સમયે કયો અંદર ગુણ વર્તતો હોય અને એના આધારે એ વસ્તુ આપણને ખરાબ ક્રિયા કરવા માટે પ્રેરી જાય, એટલા માટે સાવધાની બહુ આમાં જરૂરી હોય છે.
સુરેશભાઈ તમે જે વાત કરી એ મને પણ થોડો ઘણો અનુભવ છે કે અમારે ત્યાં ઘણા બધા યુવાનો હોય એ ભણવામાં ખૂબ હોશિયાર હોય અને ખૂબ સારા પણ હોય છે, પણ એવું બને છે કે કોલેજમાં અથવા તો સ્કૂલમાં એમના મિત્રો જોડે આવી કોઈ વાતચીત થતી હોય ને એ સાંભળી જાય છે. એટલે એ વાતચીતના શબ્દો જે એના કાન પર પડે ને એનાથી એને જિજ્ઞાસા જાગે ને પછી આ બધું જોવા મન કરવામાં પરિણામ હોય છે.
એટલે જ ગુરુજીએ કીધું ને સંઘ શુદ્ધિનો જે વિષય લીધો છે એમાં આ એક ઇન્ટરનેટનો સંઘ છે, પણ એની પહેલા ખરાબ મિત્રો ને એ બધા વ્યક્તિઓનો સંઘ છે એની બહુ મોટી અસર છે ને એ જ અહીંયા સુધી પહોંચાડે છે.
એટલે મને તો એમ લાગે છે કે આપણે કામ વગર એવા મિત્રો પણ ના રાખવા જોઈએ અને એમની વાતો જે સાંભળવાની ટેવ પડે કામ વગર.
અને આટલા જે ઉદાહરણ હમણાં જોયા એમાં મોટા ભાગના મિત્રોની અસર બહુ મોટી છે કે આ જે મિત્રો બેકગ્રાઉન્ડમાં છે એમાં પહોંચાડવામાં બહુ મોટો રોલ છે એ લોકોનો.
શરૂઆતમાં એક આમ નાની વસ્તુથી શરૂઆત થઈને છે આ લેવલ સુધી પહોંચી જઈ શકે છે જો સાવચેતી ના રાખે તો.
એમાં એક એવું પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે જ્યારે મિત્રોની જ વાત કરીએ છીએ તો સત્સંગમાં પણ સત્સંગી હોય છે, પણ અમુક સત્સંગમાં સત્સંગી ખાલી કહેવાના હોય,
એટલે એ સત્સંગમાં કુસંગી જેવા
બહારથી છે ને તિલક ચાંદલો ને એવું કરતા હોય, પણ જયારે સમય મળે ને બધું કરી લે. એટલે જયારે મિત્રો કોને બનાવવા કોને ના બનાવવા ત્યારે તો બહુ સમજી વિચારીને મિત્રો બનાવવાના.
હા ગુરુજી, અમે જયારે સત્સંગમાં નવા નવા આવ્યા ને એટલે પેલા કુસંગી જ હતા, તો અમે જેમ જેમ સત્સંગમાં આવતા ગયા એટલે અમે સુધર્યા. પણ કેવું થાય કોક વાર કે કોકની સંગે રહ્યા હોય ને તો આવી વાતચીતો સાંભળવા મળે. પછી અમને સાહેબે એક નિયમ આપી દીધો કે તમારે કોઈ દિવસ છોકરી બાબતે કોઈ વાત જ ના કરવી કોઈ જોડે, અથવા આવી સાઈડ બાબતે કશું સાંભળવું નહીં, કોઈ વાત જ ના કરવી. એટલે અમે એવું એક નક્કી કરી લીધું ને પછી અમને ઘણું બધું પાછા આવી જવાયું.
બહુ સરસ. વિદેશમાં ઘણી વખત અમે એમ કહી કે તમારે આઈના આ લોકોનો સંગ સહવાસ ન રાખવો, કેમ જે એ લોકોને તો કોઈ સંસ્કાર ભારતીય હોય નહીં, આપણા ઇન્ડિયનોની સાથે રહેવું ત્યારે એ લોકો હસે અને એમ કહે કે ઇન્ડિયનો આઈના લોકો કરતાં આગળ હોય છે, તમે ઇન્ડિયનો સાથે અમને રહેવાનો ને સહવાસ કરવાની વાત કરો છો એમ કે. એમ ઘણી વખત પહેરી ગયેલા કુસંગીઓ સત્સંગની ઘણી બધી બરબાદી કરે છે. આપણને એમ કે સત્સંગી છે તેની યારે આપણે સંબંધ રાખીએ, પણ એ હાવ ખરાબ હોય છે. એની કરતાં કુસંગી ક્યાંક ક્યાંક હારા કોક હશે, આ એવા બદ હોય છે. માટે ધ્યાન રાખવું, એમાંય ફસાઈ ન જવું સત્સંગી જાણીને.
પ્રશ્ન એમ થાય કે આ સાઇટમાં બાળકો પણ ઘણા ખરા ગુરી જોઈએ ને તો સંપડાયેલા હોય છે, આપણને લાગે નાના બાળક જેવા, પણ એને પણ આનું ઘણું બધું જ્ઞાન નાની ઉંમર પણ હોય છે, તો આના દ્વારા બાળકોના કુમળા માણસ પર કેવી કેવી અસરો થઈ શકે છે?
એક મોટામાં મોટું નુકસાન બાળકો પર એ કરતું હોય છે કે પોર્નોગ્રાફી બાળકોની અંદર એક ભયંકર વ્યસન ઉભું કરી દે છે, એ આજીવન એનું બંધાણી થઈ જાય છે. બાળકો આજીવન એના વગર રહી જ નથી શકતા. તમને એક સ્ટેટિસ્ટિક્સ આપું, હું એક માહિતી આપું કે સરેરાશ 11 વર્ષની નાની ઉંમરથી જ કોઈ પણ બાળક પોર્નોગ્રાફી જોવાનું શરૂ કરી દીધે છે નાની ઉંમરથી. હવે આ મેં જે તમને ફિગર આપ્યો એ લગભગ 2011 ફિગર છે, પણ આ લોકોનું એવું માનવું છે કે 2013 9 વર્ષની નાની ઉંમરથી જ બાળકો આ પોર્નોગ્રાફી જોવાનું શરૂ કરી દે. ત્યાં સુધી શરૂ રાખે જ્યાં સુધી કોઈ એને ભયંકર આના નુકસાનોથી રોકાઈ ના શકે, એના મનમાં જ્યાં સુધી સમજાય ના જાય ને આનું નુકસાન આટલું બધું, ત્યાં સુધી આજીવન શરૂ જ રાખે છે. એટલે આના ભયંકર વ્યસની થઈ જાય છે બાળકો.
મને એક ગુરુજીનો અનુભવ થયો હતો ને, અમે 9મા 10મા છોકરાને ભણાય ને એટલે એકવાર અમે એમની જોડે આઈપેડ જોયું કે આઈપેડ લઈને આવ્યો હતો ટ્યુશનમાં. એટલે મને એમ થયું કે તું આટલી નાની ઉંમરમાં હજુ આજથી 4-1 વર્ષ પહેલાં તું આટલો નાનો આવું સારું આઈપેડ કઈથી લાવ્યો? એટલે એને મેં બોલાયો. પછી પૂછપરછ થાય કે મારું નહીં મારા મિત્રનું છે ભાઈબંધનું છે, એટલે એને ભાઈબંધને બોલાયો. એટલે એણે કીધું કે આ તો હું મને મારા પપ્પાએ ઘેરથી આપ્યું છે કે વાપરવા, પણ મેં એની અંદર બધું જોયું તો એની અંદર આવું જ બધું ભરેલું હતું. પછી એને પપ્પાને બોલાયા તો એને પપ્પાને પૂછ્યું કે ભાઈ તમે આવું લઈ લેતા કે ના મેં કોઈ દિવસ લઈ આવ્યું જ નહીં. પછી તપાસ કરતા ગુરુજી કેવી ખબર પડી કે છોકરો સારા કુટુંબનો હોશિયાર છોકરો, એના ઘરમાં એક જણને ઘર ભાડે આપ્યું હતું, એ ભાઈ આગા પાછા થાય ને ત્યારે એમના ઘેર જઈને ચોરી કરે, આ રીતે એને 8-10 હજાર રૂપિયા ચોરેલા
એમાં લાવ્યો
અને એમાંથી આ બધું લાવ્યો ને આખા રવાડે ચડી ગયો. સારા કુટુંબનો આવો છોકરો અને લઈને ચોર જેવી બધું રવાડે ચડી જાય છે.
છોકરા ખોટું કેટલું બોલે
ગુરુજી,
મારા બાપાએ લઈ દીધું જોયું આવું છે. તમારા છોકરાને કાંઈ કૂટેવું પડે અને કોકનું મોબાઈલ કે આઈપેડ ચોરી લાવે અને તમે પૂછો કોણે લઈ દીધું તો એ કે મારા મિત્રએ, કાંત કહે છે ઓલા દૂરના એક મામા છે એણે, પણ તમે એને જઈને પૂછો ને તારી એ એમ જ કે મેં કાંઈ લાવી દીધું નથી, ક્યાંકથી ચોરીને તમારો છોકરો લાવ્યો છે.
બીજું તમને એની ભયંકરતા જણાવું, 90% 8-16 વર્ષના બાળકો અને 62% બાળકીઓ કમસે કમ એક વાર તો ઇન્ટરનેટ ઉપર પોર્નોગ્રાફી તે લોકોએ જોયેલી જ હોય છે. 90%
8-16 વર્ષની ઉંમરમાં છોકરા છોકરીઓએ આ જોઈ લીધું હોય છે,
અને તેમાં પણ 7 વર્ષની ઉંમરે પહેલી વાર તેઓ પોર્નોગ્રાફીના યોગમાં આવે છે, માત્ર 7 વર્ષની નાની ઉંમરમાંથી.
અને મા બાપ એમ જાણે કે તો નાનો છે, સાંભળજો 7 વર્ષના હોય ત્યાં બધું એનામાં કળિયુગને કારણે ઉભું થયેલું હોય છે અને જોઈ લે છે.
અને ગુરુજી આ જે સમય છે ને એ બહુ સાવધાનીનો સમય એટલા માટે છે, એટલે જન્મ થાય ત્યારથી માંડી અને 1-8 વર્ષ સુધીમાં આપણું જે મગજ હોય ને બાળકનું, ગર્ભમાં વિકાસ પામતો હોય ત્યારે 8 પ્રકારની ઇન્ટેલિજન્સી ડેવલપ થતી હોય મગજમાં. એમાં 1 થી 8 વર્ષમાં 2 પ્રકારની ઇન્ટેલિજન્સી ડેવલપ થતી હોય. એ છે વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સી, એટલે જે બાળક જોવે છે અને જે મગજમાં સ્ટોર થાય છે એ, અને બીજી એની લિંગ્વાસ્ટિક ઇન્ટેલિજન્સી, એટલે સાંભળવાથી જે મગજમાં શ્રવણ શક્તિ ઉભી થાય છે. એટલે 2 વસ્તુ 1 થી 8 વર્ષમાં બહુ પાવરફુલ રીતે ડેવલપ થતી હોય. અને એ જ આરસામાં જો બાળક આવું કાંઈ પણ જોવે કે સાંભળે તો એનું મગજ જીવનભર બહુ પાવરફુલ રીતે સ્ટ્રોંગ કરતું હોય છે, એકદમ સ્ટોર કરતું હોય. એટલે આપણે જોઈએ છે તો નાનું બાળક હોય તો એ ભાષા કેવી રીતે શીખી જાય છે, એને કોઈ ગ્રામર શીખવાડવા કે વ્યાકરણ શીખવાડવા માટે કંઈ મોકલ્યું હતું નથી. એટલે 8-9 વર્ષનું થાય કે 5 વર્ષ પછીનું ત્યાં બોલતું થઈ જાય છે, કેમ કે એ સાંભળે છે એટલે શબ્દ મગજમાં સ્ટોર થાય છે. એટલે પેલું વચનામૃતમાં મહારાજે કીધું ને કે આ તારી ઘોડી ને આ તારી મેળી ને એ બધા શબ્દો એના કાનમાં વારંવાર પડે છે એટલે જ્ઞાન થવા માંડે છે. એટલે એ વખતે બાળક જેવું જોવે છે અને સાંભળે છે એટલે એનું મગજ તરત જ એ વસ્તુ ગ્રહણ કરી લે છે, જિંદગીભર એની બહુ મોટી અસર પડે છે.
ટૂંકમાં નાની ઉંમરમાં જોયેલું સાંભળેલું ઊંડું ઘૂસી જાય છે, માટે એ ઉંમરના બાળકોને તો આ ખરાબ વિડિયાથી તો ખરેખર સાવધાની રાખીને દૂર રાખવા, ટૂંકમાં સાર એટલો. અને એ મા બાપની જ ફરજ છે, બાળકોને કાંઈ જ્ઞાન ભાન હોતું નથી. તમે જો નહીં ધ્યાન રાખો તો તમને જ પાછળથી બધા દુઃખ ભોગવવાના થશે. આગળ
આ બાબતે ઘનશ્યામભાઈ નવસારી વાળા છે, એમણે મને એક વાત કરેલી, તો ઘનશ્યામભાઈ આવશે.
ગુરુજી, હું નવસારીમાં કિશોર મંડળ ચલાવું છું. 20 થી 25 બાળકો આવે છે, 10 થી 15 વર્ષના. તેમાં 2-3 કિશોરો મારી પાસે નિષ્કપટપણે કેવા આવ્યા હતા. એમાં એમણે વાત કરી હતી કે આવું એ લોકોથી ખરાબ ફિલ્મ ને એવું જોવાઈ જાય છે. મેં પૂછ્યું આ કેવી રીતે તમને વ્યસન પડ્યું, તો એ લોકોએ કીધું કે અમે સ્કૂલમાં ભણીએ ત્યાં બધા કુસંગી છોકરા હોય એ આવું બધું વાપરતા હોય છે, ઇન્ટરનેટને આવું બધું જોતા હોય છે, પછી એમની સાથે દોસ્તી કરવાથી ને એમ બધું અમને આવી લત લાગી ગઈ છે.
ટૂંકમાં છોકરાઓને એક હડેલો છોકરો બગાડે છે,
કેરીના ટોપલા જેવું
બસ એવું જ છે. માલિકોરી એક આવી ગયો, એ બધાને હડો લગાડે, એને જે કૂટેવો હોય કે જે ખરાબ એનામાં હોય એ બધાને શીખવાડે. અમે સત્સંગ શીખવાડીને બોલ્યો એ બધા નહીં શીખવાડે, આવું થાય છે.
ગુરુજી, અત્યારે મોટાભાગના નાના બાળકો હોય ને, છતાં પણ એના વાલી મોંઘામાંના એન્ડ્રોઈડ ફોન લઈ આપે, અથવા ચાઇનાના સાવ સસ્તા ફોન મળે છે, એમાં બધી સિસ્ટમ હોય છે, એમાં એવા ફોલ્ડર હોય કે આમ ઢીંગલી જેવું દોરેલું હોય, એના ઉપર ક્લિક કરે ને એટલે આખા આમ સ્ત્રીના ફોટા આવી જાય અલગ અલગ. પછી આપણે કેમ, આપણે કંઈક પેન્સિલ દોરેલું હોય એના ઉપર રબર મારી એટલે સાફ થઈ જાય, એ રીતના એમાં એ ફોટા હોય એના ઉપર ક્લિક કરે ને એટલે એ ફોટો આખો ક્લિયર થતો જાય, અંગ દેખાવા માંડે ને, એટલે પછી એ લોકોને એવી લત પડી જાય, જોવાનું બહુ મન થાય એવું.
મા બાપે એવા હુકામ ફોન લાવી દેવા પડે.
અને ગુરુજી, અત્યારે નેટ આમ પૈસાથી વાપરવાનું હોય છે, પણ અત્યારે જે રેલવે સ્ટેશનમાં પછી કોલેજમાં એમાં નેટ ચાલુ હોય છે, એટલે મોબાઈલમાં વાઈફાઈ સિસ્ટમ આવે, એટલે એ લોકો પૈસાથી ના વાપરે, પણ આમ રેલવે સ્ટેશનમાં એમાં અપડાઉન કરતા હોય તો અહીંયા રેલવે સ્ટેશનમાં 2 કલાક સુધી બેસી રહે અને રેલવે સ્ટેશનનું નેટ વાપરીને એનો ઉપયોગ કરી લે. પછી મા બાપને એમ થાય કોલેજ ગયા છે તો છોકરા થાકીને મોડા આવ્યા, પણ એ લોકો ટ્રેન પણ જતી કરે ને મોડા આવે કોલેજથી.
બીજું નુકસાન એ થાય છે કે પોતાના પરિવારજનો સાથે સમય પારવવા લાગે.
આ ખાસ વાલીઓને સાંભળવાનું છે. સંભવ છે આ વાતથી છોકરાઓ તો વાકેફ થશે અને કાંઈક બે વધારે બગડશે એ કરે. આમાં જાણીને એ રેલવે સ્ટેશને જાહે કરે, આ ખબર નથી આપણને. હાલો હલો, પણ વાલીઓને આ અમે સાંભળાવીએ છીએ. વાલીઓ એમ કે છોકરા સાંભળ્યું, તમે સાંભળો, તમે એને સાંભળવાની જરૂર નહીં. સંભવ છે આમાંથી તો જ્ઞાન મેળવશે, શક્યતા છે. આપણો આશય સારો છે, પણ હવે એ માણસો આને કઈ રીતે લે એના ઉપર આધાર છે. ફેસબુક બનાવનારાનો આશય સારો હતો, ઇન્ટરનેટ શોધવા વાળાનો આશય સારો હતો, પણ હડેલા માણસ એનો દુરુપયોગ કરે એનું તમે કરો. હું
ગુરુજી એમાં એક પ્રશ્ન એવો થાય છે કે જે કુસંગી એક માણસ હોય તો એટલા બધા સારા માણસોને ખેંચી જાય, તો સત્સંગી થી એટલા કુસંગીને ખેંચવું એ આમ અઘરું દેખાય પ્રેક્ટિકલી, એનું શું ગુરુજી કારણ?
ખરો પ્રશ્ન પૂછો તમે. આ વાત તો આપણે અનેક વાર સાંભળી છે, મોટા મોટા સંતોએ પણ એમ જ કહ્યું છે કે એમને કયો ઢાળ છે એટલે એ બાજુ બધું દળીને એકદમ ભેગું થઈ જાય, આ બાજુ ખેંચવામાં તો બહુ કઠણ પડે, કેમ જે નેવાના પાણી મોભે ચડાવવાની વાત છે. અક્ષરધામમાં જવું અને એવા સારા થવું એ તો ઊંચે ચડવાનું છે. આપણા સાહિત્યકારો તો બહુ શુદ્ધ શબ્દમાં કહે છે કે કપડાને મેલા કરવા હોય તો કોઈ પ્રોગ્રામ કરવો પડતો નથી, સવારે પહેરો એટલે સાંજે ગંધાઈ જ જાય, સમજાય. પણ ધોવા હોય તો હાબુ પાણી ધોકા મારવા પડે છે. એમ છોકરાને સંસ્કારી કરવા હોય તો તમારે ધ્યાન રાખવું પડે છે. કુસંસ્કારી તો એ અમુક શેરી ઘર કે અમુક માણસો ભેગો એક આંટો મારે ત્યાં કુસંસ્કારી થઈ જાય, કઈ વાર જ લાગતી નથી, ઢાળ છે.
પરેશ ભગત, એક પ્રશ્ન એવો થાય છે કે જેમ વાત કરી કે સ્ટેશન પર જઈને કોઈક નાના બાળકો કે યુવકો આવું કરે, તો આપણા લોમાં એવો કોઈ લો છે ખરો કે આની આપલે દ્વારા કોઈ પકડાઈ જાય, કોઈ પબ્લિક એક્સેસ કરતા, તો એને કોઈ સજા થઈ શકે કે એવું કંઈક એને ભોગવવું પડે, અજાણતા પણ થઈ ગયું હોય કે અથવા આવું કંઈ પબ્લિક નેટવર્કમાં વાપર્યું, ઘરે તો આપણું પર્સનલ હોય પણ પબ્લિક જગ્યાએ પબ્લિક પ્લેસ પર આવું કંઈક ખોટું એણે કર્યું હોય વિડીયોની આપલે કરી અને એમાં કંઈક પકડાય અને એમાં કંઈક સજા થાય કે એવું કંઈક થઈ શકે ખરું એને?
હા, એ માટે ભારતની સરકારે એક લો બનાવેલો છે, ટોટલ બે કાયદા છે એના માટે, એ હું અહીંયા સ્ક્રીન ઉપર બતાવું છું તમને. ગુરુજી, ભારતમાં આ બધું વધવા લાગ્યું એને કારણે પછી ગવર્મેન્ટે બે નિયમ કર્યા છે, એટલે એક્ટનું નામ છે ગુરુજી સાયબર પોર્નોગ્રાફી એન્ડ ધ આઈટી એક્ટ, એટલે કે ઇન્ટરનેટ ઉપર કોમ્પ્યુટર ઉપર જે કાંઈ આ જોવામાં આવે છે તો એ ખરેખર વ્યાજબી છે કે નહીં, તો એના માટે ગુરુજી એ લોકોએ તમે આવી કોઈ પણ વસ્તુને પબ્લિશ કરો એટલે કે લોકોને વાપરવામાં આવે એ માટે તમે એને વિમોચન કરો આવી કોઈ વસ્તુનું, તો તમે એના ગુનેગાર થાવ છો. અને બીજું કે તમે ખાલી એ વસ્તુને તમારી સાથે ફેરવો છો, લેપટોપમાં છે, તમારા મોબાઈલમાં છે, અને એ તમે ભલે એકલા વાપરો છો એવું તમે કહી શકો, પણ તમારા મોબાઈલમાં છે અને ગમે ત્યારે કોઈ પણ પોલીસ જો એ તમને જોવા માંગે અને શંકા થાય કે ભાઈ તમારો મોબાઈલ બતાવો અને એમાં આવી વસ્તુ નીકળે, એટલે કે ટ્રાન્સમીટર તમે થયા આ વસ્તુના, તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ છો, તો એનો કાયદા માટે ગુરુજી એવું એની સજા છે કે જો એક પહેલી વાર પકડાય તો એને 5 વર્ષની કેદ અને 1,00,000 રૂપિયા દંડ આવે, અને એ જ વ્યક્તિ જો બીજી વાર પકડાય મોબાઈલમાં કે લેપટોપમાં કે કોમ્પ્યુટરમાં આવી વસ્તુ લઈ જતા હોય, સીડી ડીવીડી કે કાંઈ પણ, તો એને 7 વર્ષની સજા થાય અને 2,00,000 રૂપિયા દંડ. અને બીજું ગુરુજી, અત્યારે બેન્ડ નથી સાવ આપણે અહીંયા, તો ઘણા બધા જે સારા વકીલો છે એ લોકો દિલ્હીમાં કરે છે અપીલ કે ભાઈ આનું જે રેપ કેસ થાય છે એનું મેઇન કારણ કે આ જ છે, આ લોકો જોવે છે ને એટલે થાય છે, તો આપણે બેન્ડ જ કરી દો કે ભાઈ અમુક અમુક કન્ટ્રીમાં એ લોકોએ વેબસાઇટ બધી બેન્ડ જ કરી દીધી છે.
બેન્ડ કરી દેવી એટલે બંધ કરી દેવી.
હા, એટલે કે ભાઈ આ બાવી બધી વેબસાઇટો બંધ જ કરી દો આપણે ગવર્મેન્ટ તરફથી, કે ભાઈ જે જે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડ કરે છે, જેમ કે આ BSNL છે, જે મોટી મોટી કંપનીઓ છે, જો લોકોના ઘરમાં ઇન્ટરનેટ આપે છે, તો એ લોકોની કંપનીથી જ એ બંધ થઈ જવી જોઈએ વેબસાઇટ, એટલે ઘરે કોઈને આવે જ નહીં, પણ હજી એ કેસ ચાલુ છે.
પરેશ ભગત, એમાં એક વસ્તુ એવું છે કે આપણે જેને રવાડે ચડ્યા છે ને, કે અમેરિકા, ઇંગ્લેન્ડ એના રવાડે ચડ્યા, તો અત્યારે એ જ દેશો આનો સામનો કરી રહી છે કે આ બધા છોકરાઓને કેવી રીતે બચાવવા. તો UKમાં હમણાં જ એવો નિયમ લાયા છે કે જાહેર એરિયામાં પોર્નોગ્રાફીનો ઉપયોગ સખ્ત મનાય છે. એ જ રીતે યુનાઇટેડ નેશનમાં કે આઇસલેન્ડ નામનો એક કન્ટ્રી છે, એ લોકો પણ પ્રતિબંધ વિશે વિચારી રહ્યા છે. તો આ રીતે અત્યારે દુનિયામાં પોર્નોગ્રાફીના લીધે હલચલ શરૂ થઈ ગઈ છે.
એ લોકો દુનિયાને રવાડે ચડાવીને પછી પોતે બંધ કરી દે, દુનિયા વાહે બધી ઢળાઈને સોલાઈ મરે છે, બધાને રવાડે ચડાવીને એ બંધ કરે, કાયદો કરે.
બીજું ગુરુજી, પછી આવું બાળકો અવારનવાર કરે ને એટલે એને આ બધું જોવું, સાંભળવું, વાંચવું એ બધું સહજ થઈ જાય છે ગુરુજી, અને એના માટે આપણા ભરતભાઈ મંડલીએ મને એક ઉદાહરણ આપેલું, તો ભરતભાઈ મંડલી આવશે ઝડપથી.
મારી પાસે કિશોર આવ્યો હતો, તો એને મને કીધું કે સર કે મારે ફેસબુકમાં મારું એકાઉન્ટ ખોલું તું મેં, તો એની અંદર સાઈડ પર એક એડવર્ટાઇઝ આવે, એ એડવર્ટાઇઝ એના ઉપર કંઈક ક્લિક કરે કે નહીં, તો દાખલા તરીકે સુરત છે તો સુરતની અંદર એક વુમન છે એનો કોન્ટેક્ટ કરવા માટે આના ઉપર ક્લિક કરો એમ, તમારી સુરતની તે છોકરી સાથે ગર્લફ્રેન્ડ બનાવવા માટે એમ, તો એ કે મેં એના ઉપર ક્લિક કરું એમ, તો પછી એના ઉપરથી કે ભાઈ એની અંદર લોગિંગ આવે એવું કંઈક આવ્યું એમ કીધું, તો કે એની અંદર લોગિંગ કરીને પછી કે મને એક વખત વિચાર આવ્યો કે આવું ન કરાય એમ, એટલે પછી છોકરા છોકરે ન કર્યું, પણ એને મને નિષ્કપટપણે કહી દીધું એમ. પણ આવી એવી એડવર્ટાઇઝ આવતી હોય ને, એ એડવર્ટાઇઝ ઉપર ક્લિક કરવાથી અથવા તો આપણા મોબાઈલમાં નેટ ચાલુ હોય તો એની અંદરથી SMS આવે લિંકના, તો એના ઉપર ક્લિક કરે ને તો એની એ સાઈડો ખુલી જાય છે.
એટલે ગુરુજી, બીજો એક સર્વે મુજબ એવું છે કે આ રવિવારના દિવસ હોય ત્યારે બાળકો આવો બધું વધારે ઉપયોગ કરે છે, કારણ કે એમને રજાઓ હોય છે, એટલે મેક્સિમમ રવિવારના દિવસે ગુરુજી આ બધું ઉપયોગ થતું હોય છે.
જી.
અને આ કારણે પછી ગુરુજી એક એવો સમય આવી જાય છે કે પછી એ લોકો બાળકો જે છે એ અભ્યાસમાં પૂરું ધ્યાન આપી નથી શકતા, અને ધીરે ધીરે એમનું જે શૈક્ષણિક જે હોય છે એ બધું ઘસાતું જાય છે, અને રિઝલ્ટમાં એમાં ફેર આવવા મળે છે. બાળક પહેલાં હોશિયાર હોય છે અને પછી ધીરે ધીરે એ નાપાસ થવા સુધી પણ ગુરુજી પહોંચી જાય છે.
આમ આગળ જોતા આ બાળકો વિશેષ પોર્નોગ્રાફીમાં ઊંડા એવા ઉતરી જાય છે તો એ પોતે જ બાળ છેડતીના શિકાર બની જાય છે. અને બાળકોમાં આગળ વિશેષ જોતા એવું ગુરુજી જોવા મળે કે એ લોકો કે જે આના રવાડે ચડી જાય છે એ લોકોને બળાત્કાર કરવો કે પછી ગેંગરેપ જેવા ગુના કરવા એને તો સહજ ગણે છે, અને તેના પરિણામ સ્વરૂપે કે એવા એ લોકો આવા ગુના કરવામાં પણ અચકાતા નથી. તો એનું પ્રમાણ જોઈએ ને તો અત્યારે 83% સ્ટેટિસ્ટિક એવું બતાવે છે કે બાળ જે બળાત્કાર ગેંગરેપ જેવા ગુનાઓ થાય છે એમાં બાળકોનું ઇન્વોલ્વમેન્ટ ઘણું હોય છે. એટલે આના પરથી તો ગુરુજી એવું જોવા મળે છે કે પોર્નોગ્રાફીની ઊંડી અસર આ કુમળી વયના બાળકો ઉપર ઘણી પડે છે.
બાળકોને જો આટલી ગંભીર અસર થતી હોય તો યુવકો યુવતીઓને તો આનાથી ખૂબ જ ચેતવું પડે, એને તો એના જીવનમાં ખૂબ ખરાબ અસર થતી હશે આની, તો એને કેવી કેવી અસર થાય છે એ પણ આપણે જણાવીએ તો આપણા યુવક યુવતીઓ બધા આનાથી ચેતી જાય.
તમને 2013ની હું લેટેસ્ટ માહિતી આપું કે 100માંથી 50 યુવકો અને દર 6 યુવતીમાંથી 1 યુવતી અઠવાડિયાના 5 કલાક ઇન્ટરનેટ ઉપર ફોન જોવામાં વાપરે છે. બીજો ડેટા તમને કહું, તેમાં પણ 100માંથી 21 યુવકો દરરોજ ઇન્ટરનેટ ઉપર પોર્ન જુએ છે. અને ગુરુજી બીજું એ કે આ યુવકો જે પોર્ન જુએ છે એટલે પછી યુવતીઓનો જે ડેટા હોય છે ને ગુરુજી એના કારણે દબાઈ જતો હોય છે, કારણ કે યુવકોનો વધારે હોય છે એટલે જે બાળકીઓ અથવા યુવતીઓનો જે ડેટા હોય ને એ ઓછો દેખાવામાં આવે છે. પણ ગુરુજી વાસ્તવમાં એવું 41% યુવતીઓ ઇન્ટરનેટ દ્વારા પોર્નોગ્રાફીનું સેવન કરે છે, એટલે કે યુવકો એ થયા ઓછા તો નથી, એ લોકો યુવતીઓમાં પણ આનું પ્રમાણ વધારે વધતું જ જાય છે.
આમ યુવક અને યુવતીઓ પોતાના જીવનનો અમૂલ્ય સમય છે ને એ અમૂલ્ય સમય અને શક્તિ આ પોર્નોગ્રાફીમાં વેડફી નાખે છે કે જેનાથી પોતાનું અભ્યાસ અને ભાવિ જોખમાય છે, એવી ગંભીર અસર આજના યુવક યુવતી ઉપર આ પોર્નોગ્રાફીની પડી રહી છે.
એના માટે ગુરુજી મને આણંદના બે યુવક હતા, વત્સલ શાહ કે જે કોલેજમાં પ્રોફેસર છે, તો એને એક જય કરીને યુવક એ બે મને વાત કરેલી કે કઈ રીતના આ લોકો અભ્યાસમાં પાછળ પડી જાય છે અને કઈ રીતના સમય બગાડે.
ગુરુજી હું વિદ્યાનગરમાં PVM એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર છું. ગુરુજી અમારા ત્યાં એન્જિનિયરિંગ કોલેજ ગવર્મેન્ટ છે એટલે કેટલાક ફી ઓછી હોવાથી બધા સૌરાષ્ટ્રના અને કાઠિયાવાડના છોકરાઓ વધારે પડતા ત્યાં આવતા હોય છે. હવે એ છોકરાઓ એટલા સરળ ને સિમ્પલ હોય છે, પણ અમારા વિદ્યાનગરના પ્રોપર છોકરાઓ બધી જ રીતે બધી જ ક્રિયાઓમાં સંડોવાયેલા હોય છે, પણ એ છોકરાઓ બોલવામાં બધી રીતે બહુ સારા હોય છે એટલે લોકો ઇંગ્લિશમાં બહુ વાત કરતા હોય એટલે કોલેજના ફેકલ્ટીની બહુ નજીક હોય એટલે આ જે સરળ છોકરાઓ હોય એ લોકો એના પ્રભાવ હેઠળ આવી જાય છે, અને પછી એમને એવું લાગે છે કે આમનું જ સાહેબ સાંભળે છે ને અમારે લોકોની અવગણના થતી હોય એટલે એ લોકો આ મિત્રના મંડળમાં જોડાવાનું ટ્રાય કરતા હોય છે એટલે એમની નજીક જાય. હવે જે વિદ્યાનગરના પ્રોપર છોકરાઓ હોય છે એ તો જસ્ટ ડિગ્રી લેવા માટે જાય હોય છે, એમને બધી જ રીતે સુખ સગવડ હોતી જ હોય છે, પણ આ એમની નજીકમાં નજીકમાં વધારે જતા હોય છે. એમાં એક યુવકે આ રીતે કાઠિયાવાડનો જ હતો અને આવી રીતે મિત્ર મંડળના સંપર્કમાં આવ્યો. હવે પેલા છોકરા એને દરરોજ અવગણના કરે કે ભાઈ તને આ બાબતમાં કંઈ જ્ઞાન નથી ને તને આમ છે ને તેમ છે, એટલે પેલો જિજ્ઞાસા વૃત્તિ હેઠળ આ બધું જોવાનું ચાલુ કર્યું. હવે એ જ્યારે એડમિશન લીધું ત્યારે 90% એને બાર સાયન્સમાં આવ્યા હતા. એ છોકરાને તે વખતે બાર સાયન્સમાંથી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા ઇન્ટરનેટનો કેવી રીતે યુઝ કરવો એ પણ નહોતું આવડતું. પછી ધીમે ધીમે એ આ મિત્રના સંપર્કમાં આવ્યો તો પણ ફર્સ્ટ સેમિસ્ટરના એના 80% જેટલા આવ્યા હતા. બાદમાં એ એટલો બધો આ પોર્નોગ્રાફીના એમાં વધારે વધારે જતો રહ્યો, તો એ છોકરો આજે 16 સબ્જેક્ટ પાછળ છે કે એટલા પણ સબ્જેક્ટ ક્લિયર નહીં કરી શક્યો. અને એના બીજા ફ્રેન્ડ્સ કરતાં એ 2 વર્ષ પાછળ પડી ગયો છે. હવે એના ઘરનો બધો જ ભાર એકદમ મિડલ ક્લાસનો હતો, એટલે એના પર જ હોવાથી ડિપેન્ડન્સી એના મા બાપની એના પર હોય છે. તો હવે 2 વર્ષ પાછો પડવાથી એની માનસિક રીતે થોડોક આમ ડલ પડી ગયો, અને અત્યારે ઘરમાં પણ એ કશું પ્રોવાઈડ નહીં કરી શકતો. એમ હવે એ સબ્જેક્ટ પણ ક્લિયર નહીં કરી શકતો અને આગળ પણ નહીં જઈ શકતો, એટલે આ બહુ ખરાબ એક રીઝન છે.
સરસ સરસ, હેડવી નાખ્યો, ખરાબ વિડિયા એને હેડવી નાખ્યો.
ગુરુજી, આવું જ એક ઉદાહરણ છે. મેં એન્જિનિયરિંગ કરેલું છે ગુરુજી. તો હું કોલેજમાં ભણતો હતો ત્યારે, ફર્સ્ટ યરમાં હતો ત્યારે, મારી જોડે જે ભણતા હતા એવા છોકરાઓમાંનો એક મારી જોડે જ ભણતો હતો. તો અમારે કેવું કે એન્જિનિયરિંગ હોય ને એટલે લેપટોપની કમ્પલસરી જરૂર પડે, આઈટીના સબ્જેક્ટ એવા સોફ્ટવેરની એવી જરૂર પડતી હોય, તો એટલે લેપટોપની જરૂર પડી. તો એક યુવકે, એક છોકરો હતો, એ મારો ફ્રેન્ડ હતો, એણે લેપટોપ લીધું. એને પપ્પાને કીધું કે મારે લેપટોપ લેવું છે, તો લેપટોપ લીધું, પણ એને કશું આવડતું નહોતું. એટલે એના 2-3 ફ્રેન્ડને કીધું કે તમે લેપટોપ, તમારા લેપટોપમાં જે કંઈ હોય ને મને આપજો ને, તો વિડીયો જે હોય, સોફ્ટવેર જે હોય એ બધું તમે ભરી આપજો, મને આવડતું નહીં કશું. એટલે એના 2-3 ફ્રેન્ડે ભેગા થઈને એને બધું ભરી આપ્યું. 2 દિવસ લેપટોપ લઈ ગયા,
હડો ભરી દીધો.
તો જોડે જોડે ભણવાના સોફ્ટવેર તો ભણ્યા, જોડે જોડે ભરી દીધા અંદર, જોડે જોડે પોન વિડીયો બી અંદર ભરી દીધા. તો એ ભર્યા પછી ધીમે ધીમે એને તો એનું કામ કરતો હોય. પછી એકદમ જ એકવાર જોયું તો અંદર આવું હતું, એને જિજ્ઞાસા રીતે થઈ. તો એકવાર જોયું, પછી બીજી વાર જોયું, પછી એને આમ વ્યસન પડી ગયું કે આ વસ્તુ જોઈએ જ મારે એમ. તો એકવાર મેન્ટલી વિચાર તો થયો, પછી ધીમે ધીમે હવે એને એવું થયું કે આવું શું લેવું છે મારે. તો પછી એને એવો ટ્રાય કર્યો કે અમારા ક્લાસમાં છોકરી હોય ને તો એને મેસેજથી મેસેજ કરે મોબાઈલમાંથી કે કેમ છે મજામાં આમ તેમ. પછી છોકરી બી એવી કોઈ હોય તો એને એવો રિસ્પોન્સ આપવાનો ચાલુ કરી દીધો.
હા, મેં હડા હોય.
પછી હડો ભેગો થયો તો 2 જણા ભેગા થઈને પછી ફરવાનું ચાલુ કર્યું. અને એમાં તો પછી એવું થયું કે અમારી ગુરુજી, અમારી કોલેજ છે ને ગામની દૂર છે, તો ગામની દૂર છે ને તો પાછળ ખેતરો ને પર્વત ને એવું બધું હોય. તો 2 જણા ત્યાં જઈને પછી પાછળ એકવાર એવું થયું કે રોજ હંત પડે ને એટલે 2 જણા ત્યાં ફરવા જાય અને ખેતરમાં બેહી રહે. પછી બેહી રહે ને પછી કાંઈક આડું અડું કર્યું હશે તો પછી ત્યાં ખેતરનો માલિક હશે ને ત્યાં રખેવાળ હશે. તો એકવાર કીધું, 2 વાર કીધું, તો એ માને જ નહીં, એ ત્યાં જઈને જ હંત પડે બેહે. તો પછી એવું થયું એટલે પછી એ જે ભાઈ હતા ને એમણે તો એકવાર તો ગુસ્સામાં આવી એમનો નંબર ને એવું બધું લખી કાઢ્યું, તમે કઈ કોલેજમાં ભણો છો, તમારો નંબર શું છે, તમારો સાહેબ કોણ, એવું બધું લખી નાખ્યું. પછી તો એક દિવસ રહીને ગુસ્સામાં આવીને પછી એ કોલેજમાં જ આવી ગયા ડાયરેક્ટ. પછી કોલેજમાં આવીને અમારા ક્લાસની બહાર આવીને બૂમાબૂમ કરવા માંડ્યા, આ કોણ છે, બહાર કાઢો બહાર કાઢો. પછી એ બંને બહાર કાઢીને પછી એચઓડીને મળાવ્યા અમારે જે સાહેબ હોય એમને. પછી એ પ્રિન્સિપલ જો લઈ ગયા કે એમણે આવા બધા ધંધા કર્યા. પછી એ બધા એ 2 છોકરાઓને તો આખી કોલેજમાં અફવા ઉડાવવા માંડી. તો 2ને આમ બહુ ગિલ્ટી ફીલ થયું કે સારું અમે આવું શું કરી નાખ્યું. પછી બધા છોકરાઓ કેમ્પસમાં જતા હોય ને તો બધા બૂમો પાડીને ખીચ્યો એમને કે તમે તો આવા, તમે તો આવો. તો પાછું અહમ ગવાયું, તો એના લીધે વધારે તકલીફ થઈ. તો એમાં તો એ છોકરી તો પછી એટલી બધી ડિપ્રેશનમાં આવી ગઈ અને પાછી હોસ્ટેલમાં રહેતી હતી. તો હોસ્ટેલમાં તો છોકરો બીજી એને યુવતીઓ હોય ને એને ખીજો આવી રીતે તે આવું કર્યું તે આવું કર્યું. તો એમાં એ ડિપ્રેશનમાં આવીને એને સ્યુસાઇડ અટેમ્પ્ટ કર્યો, આત્મહત્યા માટે પ્રયાસ કર્યો, પણ એ મરી નહીં. પછી એ છોકરીને એને મમ્મી પપ્પા પાછા લઈ ગયા અને છોકરાને 2 વર્ષ થયા, 3 વર્ષ થયા, પહેલું વર્ષ એન્જિનિયરિંગનું પૂરું જ ના થયું. એ પછી એને પપ્પા એને બીએસસી કરવા મૂક્યો, તો હજી એનું બીએસસી પૂરું નહીં થયું. મારે એન્જિનિયરિંગ પૂરું થયું અને 2 વર્ષ થયા, તો હજી બી એનો અભ્યાસ રહી ગયો છે.
આ ઓલા એ ખરાબ વિડીયો ભરી દીધો, એમાંથી અચ્યું બધું.
એનો મતલબ તો પરેશ ભગત એવું લાગ્યું કે આ આપણા જે સત્સંગી યુવકો કે યુવતીઓ છે કોલેજમાં જો જાય તો આવી રીતે કંઈ બી આપલે કરે તો પણ એમણે સાચવવું જોઈએ.
બહુ જ ધ્યાન રાખવા જેવું છે.
એક નાનો વિડીયો જ જોયો તો પણ એ છે કે એને કઈ સુધી લઈ ગયા, તો આ તો બહુ ગંભીર બાબત કહેવાય.
એવા જે બગડેલ યુવકો છે યુવતીઓ છે એ લોકો આ ચાન્સ જ જોતા હોય છે કે અમારું ગ્રુપ કઈ રીતના વધે. એટલે એ લોકો આવું જ આમ ધ્યાનમાં રાખીને કરતા હોય છે કે જે સીધા સાદા જે છોકરા હોય જેને કશી ખબર જ ન હોય એ લોકોને એ લોકો પહેલા ઝપટમાં લે. અને બીજું યુવક યુવતીઓનું એ રીતના ધોવાણ થાય છે કે પછી એ લોકોને જેમ ભાઈએ વાત કરી કે હજી એ DSEમાં ભણે છે એટલે એની જે રચનાત્મક વિચારો હોય, કાંઈક નવું શીખવાનું હોય કે કાંઈક એને એના કેરિયર માટે કરવાનું હોય એ કશું જ એનાથી થતું નથી અને હિંમત જ અંદરથી ગુમાવી બેસે છે કે હવે હું બહાર નહીં આવી શકું આમાંથી, હું મારી આખી જિંદગી બગાડી નાખી, એટલે પછી ત્યાં ત્યાં એ પડી ભાંગે. અને બીજું એક એવું થાય છે કે આના કારણે એક બીજી એક ઇફેક્ટ ઊભી થાય છે કે ગુરુજી એક આશ્ચર્યજનક વાત છે કે જે પરસ્પર જે પરિવારના સભ્યો હોય એનો દુરુપયોગ કરવા માંડે છે. અને એના વિશેની વાત મને ગુરુજી જાડેજા છે આપણે જે આણંદનો એને મને વાત કરેલી.
ગુરુજી મેં હમણાં એક લેખ આવે છે, એક બુક આવે છે કે એમ લોકો શું કે સરકારી જે પેપર ઉપર નોંધ થઈ ને એવી સ્ટોરી એ લોકો બહાર પાડી ગઈ, જે ટ્રુ સ્ટોરી હોય, સાચી વાર્તા જ હોય, એમ સાચી વાત હોય. તો મેં એક વાત લખનૌની વાંચી હતી. લખનૌમાં એક મધ્યમ કક્ષાનું ફેમિલી ચૌધરી પરિવાર હતો. તો એ ચૌધરી પરિવારમાં એક જે એના ફાધર હતા જે મેઇન માણસ ઘરના, એમની મેન્ટાલિટી થોડીક એવી હતી કે છોકરાને જ વધારે ભણાવો એમ, છોકરીને બહુ ભણાવવું કે એવું નહીં. તો એના છોકરાને બધી સગવડ ને એવું બધું પૂરું પાડતા હતા, પણ છોકરીને બહુ નહીં, તો છોકરાને બધું સગવડ પૂરું પાડતા હતા. સોસાયટીમાં એના બે ચાર ભાઈબંધો તો બધા હોય જ, તો બધા રાત્રે ભેગા થઈને કે વાંચવા ભેગા થઈએ છીએ એમ કરીને રાત્રે બધા એને ઘરે વાંચવા ભેગા થાય. પછી ધીરે ધીરે એ લોકોએ ઇન્ટરનેટ ચાલુ કરવાનું શરૂ કરે. પછી બધા બે ચાર ભાઈબંધો બધા સરખા હોય, પછી એક જણા એમ કરીને શરૂઆત કરે, ને પછી બધા પોર્નોગ્રાફી ને એવું જોવાનું ચાલુ કરી દીધું. અને ગુરુજી જોવાનું ચાલુ કરે ને એટલે એના જેવું થાય કે પેલો સિંહ કેમ લોહીની સુગંધ કે શાર્ક માટલી લોહીની સુગંધ સાંભળે, પછી એમ રઘવાયો થઈ જાય. એ બધા એવા થઈ ગયા હતા એમ. પછી બીજી બાજુ વાર્તા વાત એવી હતી, આખી બહુ ભયાનક વાત થઈ ગઈ, કે એની બહેન હતી જે પેલો સંદીપ કરીને છોકરો હતો, એની બહેન હતી સીમા. તો એ છોકરી ભણવામાં બહુ હોશિયાર, પણ એના જે ફાધર હતા ચૌધરી પરિવાર હતા, એના પપ્પા છોકરીને ભણવામાં બહુ માનતા નહોતા. તો પેલી છોકરી ભણવામાં બહુ હોશિયાર, મારે ભણવું જ છે ભણવું જ છે એમ કરી. તો એ બહુ ભણવામાં બધી બાજુ ધ્યાન આપે, કશું કાંઈ આડાવડે રવાડે ચડે નહીં. પણ એ છોકરી સીમા જે કોલેજમાં ભણતી હતી ત્યાં એક કોલેજના કોઈ છોકરાએ સીમાને લેટર આપ્યો હતો કંઈક, પણ પેલી છોકરી કે ના મારે તો આવું કશું કરવું નથી આમ તેમ કરી ના પાડતી હતી, પણ લેટર ભૂલમાં એની જોડે રહી ગયો હતો. હવે આ બાજુ એનો ભાઈ પેલો સિંહની જેમ રઘવાયો થઈ ગયા બધા ચારે ચાર. તો કંઈક પેલો ભાઈ એની બહેનની રૂમમાં કંઈક લેવા ગયો ને, ભૂલમાં પેલી ચિઠ્ઠી એના હાથમાં આવી ગઈ કે મારી બહેનને કોઈ છોકરાએ આવી ચિઠ્ઠી આપી છે. પછી એની બહેનને બ્લેકમેલ કરવા માંડ્યો, એટલે કંઈક દુઃખથી નસ કેમ એને હાથમાં આવી જાય એમ કરીને કહેવું છું, જો તું આવું કરીશ મારી સાથે આવા સંબંધો તું બાંધ, ન કરું પપ્પાને કહી દઈશ. પેલી છોકરીને બી કહી ગઈ કે જો પપ્પાને કહી દેશે તો પપ્પા મને ભણવામાંથી ઉઠાડી લેશે. હવે એને ભણવાની બહુ ધગસ હતી, તો કે વાંધો નહીં ભાઈ એમ કરીને કે શું તું કે હું કરવા તૈયાર. પછી ત્રણ ચાર ભાઈબંધો એને જે હતા એ બધા ભેગા થઈને એની બહેનને એક લઈ ગયા અને ખોટો એના પર બળાત્કાર કર્યો ને એવું બધું કર્યું. એક વાર તો થઈ ગયું, પછી એ બધા ભેગા થઈને કે એનો વિડીયો ઉતાર લીધો કે કંઈક કર્યું હશે. પછી વારે ઘડીને બ્લેકમેલ કર કરે કે તું અમારી સાથે આવા સંબંધો બાદ ન કર, અમે પપ્પાને જાણ કરી દઈશું એમ એમ કરીને પપ્પાને જાણ કરી દઈશ. વારે ઘડીઓ કે કરે પછી છોકરી ભણવાની ધગસમાં ધગસમાં ઘરે કશું કીધું નહીં. પછી થોડોક ટાઈમ થયો ને એટલે છોકરી ગુરુજી પ્રેગ્નન્ટ થઈ ગઈ. એ પછી ઘરના બધાને ખબર પડી કે તું પ્રેગ્નન્ટ કેમ નહીં થઈ ગઈ. પછી એણે જાણ કરી કે પપ્પા આવું થયું હતું, ભાઈએ મને આવું કર્યું. ઘરના તો કોઈ માને નહીં, પોતો છે કે તાર ભાઈ તો આટલો ડાયો ડમરો છે, એવું ના કરે, તે કંઈક બીજા જ આડાવડા ધંધા કર્યા છે. લેન ભાઈને રસ્તો મળી ગયો, તેને ભાઈએ પેલી ચિઠ્ઠી હાચવી રાખી હતી ને એ બતાવી જો પપ્પા આ છોકરા જોડે બેન આવું કરે છે, એટલે પોતે એમ કરીને હટકીને નીકળી ગયો. એટલે બધું એને બેન પર આવી ગયું. પછી બધું પોલીસ કેસ થયો ને બધું થયું. પછી પેલી છોકરીએ બધું અદાલતમાં કીધું કે આવું થયું હતું. પછી પેલા જે સોસાયટીના ત્રણ ચાર છોકરાઓ હતા એ બધાને બોલાયા, પછી બધાએ ગુનો કબૂલ કર્યો. એમ જે ચૌધરી પરિવાર હતું એ તો આખું સમાજની દ્રષ્ટિએ આવું નષ્ટ થઈ ગયું, પણ સોસાયટીમાં ત્રણ ચાર ઘર હતા એ બધા આખા જે છોકરાઓ બધા હતા એ બધું આખું પરિવાર આખું નષ્ટ થઈ ગયું. એમ આખી સોસાયટીમાં ત્રણ ચાર કુટુંબ એક સાથે એવા પકડાયા, મોટો પોલીસ કેસ થઈ ગયો અને પેપરમાં ને બધું આવ્યું હતું. એટલે મેઇન કારણ એ લોકોએ જોવાનું ચાલુ કર્યું ભેગા થઈને બધા પોર્નોગ્રાફી, એમાંથી છે અહીંયા સુધી પહોંચી ગયું એમ.
આ ખરાબ વિડિયા એ આટલી હદે કુટુંબોના કુટુંબો બરબાદ કર્યા, માટે આનાથી બચવું.
નડિયાદમાં ચાર વર્ષ પહેલા એક બનાવ બનેલો. એક છોકરો અને છોકરી એકબીજાના પ્રેમ સંબંધમાં આવેલા, પછી પ્રેમ સંબંધ એ લોકોનો એટલો બધો પહોંચી ગયો શારીરિક સંબંધ સુધી, એટલે લગભગ એ બંને વ્યક્તિ ગેસ્ટ હાઉસમાં ગયા અને પછી એ લોકોએ એ રીતે શારીરિક સંબંધ બાંધ્યો. પણ એ સમય દરમિયાન ઓલો જે છોકરો ખરો ને એ જોડે મૂવી લઈ ગયેલો કેમેરો, એટલે છોકરી આગા પાછા થઈને એને એ રીતનો કેમેરો સેટ કરી દીધો. પછી લગભગ 15-20 મિનિટ સુધી એને મૂવી ઉતારી, પછી મૂવી એને લઈ લીધી, એ છૂટા પડ્યા. પછી એ મૂવી આખી ઉતારીને લગભગ 15 દિવસ પછી એ આખા બજારમાં ને આખા ખેડા જિલ્લામાં ફરતી થઈ જઈ. હવે જતા જતા લગભગ મહિના સુધી એ જે સીડી બહાર પાડેલી એના પિતાના હાથમાં ગઈ, એટલે આવો પોતાની દીકરીનું કોઈ બાપથી જોઈ ના શકાય. એટલે પછી તરત તો એ અમારા ત્યાં ઓફિસે, આ ડાયરેક્ટ DYSP ઓફિસે, કે સાહેબ મારી છોકરી જોડે આ રીતનો બનાવ બનેલો છે. પછી એ કેસ દાખલ થયો, ITI વાત કરી સુહાગ કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં અત્યારે એ રીતનો આખો ITI બનાવેલો છે કે જે સાયબર કાફે અને બહુ બધા આના પર ગુનાઓ અત્યારે થાય છે કે ડુપ્લિકેટ માર્કશીટ છે, પછી આ રીતે CDO દ્વારા છોકરીઓનો આ રીતે થાય છે. એટલે લગભગ એ કેસ હજુ ચાલુ છે. પછી અત્યારે લગભગ એક દિવસમાં લગભગ ખેડા જિલ્લામાં 2-3 આ જે નેટના કારણે છોકરા અને છોકરીઓ ભાગી જાય છે, દરરોજ 1-2 એવા પ્રકરણ હોય જ.
ભાઈ પોતે ખેલા ડિસ્ટ્રિક્ટમાં પોલીસની નોકરી કરે છે, તમારું નામ?
વિજયસિંહ.
વિજયસિંહભાઈ છે, આપણા સત્સંગી છે, પોલીસ છે, એટલે એને આ બધી માહિતીની ખબર હોય એટલે એ પોતે આપે છે.
ટૂંકમાં ગુરુજી અત્યારે આનું દૂષણ એટલું બધું ખરાબ છે કે ના પૂછો વાત, એટલે એની અસર દિન પ્રતિદિન ખરાબ જોવા મળે છે. અને ઘણી બધી ગુનાઓ થાય છે પણ અમુક શું ખાનદાન મા બાપ એની મુઠ્ઠી આમ બંધ રાખવા માટે પોતાનું ખરાબ ના દેખાય એટલા માટે ઘણી બધી વસ્તુ ઓન પેપર આવતી નથી, પણ અત્યારે આનો વ્યાપ બહુ જ ખરાબ વધી રહ્યો છે.
આગળ
અને બીજું ગુરુજી થાય છે કેવું કે આપણા યુવાનોમાં જ નરેશભાઈ મને વાત કરતા હતા કે ભાઈ વારંવાર નિષ્કપટ થાય છતાં આદત છૂટતી નથી, તો એના વિશે એ મને એક બે ઉદાહરણ આપતા હતા. તો નરેશભાઈ આવશે.
એક યુવક મારી પાસે આવ્યો હતો અને એ લગભગ ટેક્સટાઇલમાં કામ કરે છે અને ડિઝાઇનિંગનું કામ કરે છે, એટલે આખો દિવસ કામ કરે ને થાકી જાય, પછી રાત્રે એકલો નેટ ઉપર બેસે, પછી આ બધી અશ્લીલ પિક્ચરો બધી જોવે, પછી શાંતિ થાય એને, પછી નિષ્કપટ થવા આવે કે મારાથી આ ભૂલ થઈ ગઈ, પછી કે હવે હું નહીં કરું. થોડાક દિવસ જાય એટલે મહિના પછી પાછો આવે કે હું થાકી જાઉં એટલે પાછું મારે જોવાઈ જાય. એવી રીતે 8-10 વખત આવ્યો,
થાકી જતો હોઈ જતો.
અને સંતો પાસે પેલા 3-4 વખત આપણે મોકલો ને તે સંતો પાસે જાય, પણ વારંવાર આ થાય ને ક્રિયા એટલે પછી સંતો પાસે જતો બીવે. આવી રીતનો એનું અટકાવી નથી શકતો.
અને કોઈ લગ્નેતર સંબંધ પર એટલે કે લગ્ન જીવન હોય એની પર પણ એની કઈ ખરાબ અસર થતી હોય તો એના વિશે પણ આપ જો જણાવો તો સારું રહે.
સામાન્ય રીતે આ પોર્નોગ્રાફીના લીધે પતિ પત્ની વચ્ચે છે ને એક અવિશ્વાસ ઊભો થાય છે અને એના રીતે એક જે સંબંધથી જોડાયા હોય છે એ સંબંધ પ્રેક્ટિકલી જીવનમાં પછી અનુભવાતો નથી અને આવા બધા તણાવના લીધે એક ગુસ્સાનું વાતાવરણ નિર્માણ થાય છે. અને આમ જોઈએ કે જે સક્સેસફુલ લગ્ન લાઈફ હોવી જોઈએ એવી ન રહેતા ભંગાણવાળી એમનું જીવન શરૂ થાય છે. અને આમ આના જ કારણે પોર્નોગ્રાફીના લીધે એકબીજા વચ્ચે જે જાતીય સંતોષ એકબીજાને આપી શકે એ આપી શકતા નથી. એમાં વિશેષ દ્રષ્ટાંત આપણને પરેશ ભગત જણાવશે.
એક પત્ની છે એને એમના પતિ વિશે વાત કરી કે ભાઈ એનો જે પતિ હતો એ જ્યારે 14 વર્ષનો હતો ત્યારથી એને આવી ટેવ પડી ગયેલી સ્કૂલમાંથી, પછી કોલેજ સુધી એમને મેં એ ટેવ ચાલી, પછી એ બંને મળ્યા અને બંનેને પ્રેમ લગ્ન થયા. એટલે પછી મેરેજની જ્યારે શરૂઆત એની જિંદગીની બેની મેરેજ લાઈફ શરૂ થઈ એટલે થોડાક સમય માટે એ એની પત્ની તરફ વળી ગયો, એટલે એનું જે ટેવ હતી એ કરતો બંધ થઈ ગયો. પણ 2-3 વર્ષ થયા, 1-2 છોકરા થયા એટલે પાછી એને જે જૂની ટેવ હતી એને યાદ આવી ગઈ, એટલે પછી એને પત્નીથી એકલો રહેવા માંડ્યો. રાત્રે એની ભેગો ના સૂવે, બેઝમેન્ટમાં જઈને સૂવે એકલો, અને એની પત્ની કંઈ વાત કરે તો એને એમાં ઇન્ટરેસ્ટ ના જાગે એટલે દૂર રહેવા માંડ્યો. એટલે એની પત્નીને એમ થયું કે હવે એને મારા બાળકોની માતાની દ્રષ્ટિએ જોતો હશે એટલે એ મારી સાથે આવું કંઈ કરતો નથી. પણ બહુ એકલો એકલો રહેવા માંડ્યો એટલે એની પત્નીએ એને ડૉક્ટર પાસે લઈ ગયા. એટલે ત્યાં એ લોકોને એવો ખ્યાલ આવ્યો કે એનો જે પતિ હતો એના માઇન્ડમાં એને જે દ્રશ્યો જોયા હતા, જે સ્ત્રીઓને એને ઇન્ટરનેટ ઉપર જોયેલી, એ સ્ત્રીની ઝંખના એના માઇન્ડમાં બેસી ગઈ હતી કે મારે આવી સ્ત્રી જોઈશ, હવે એની પત્ની મારે નથી જોતી. એટલે અમુક મહિના પછી એણે એની પત્નીને એવું પણ કહી દીધું કે મને એવી સ્ત્રી મળી ગઈ છે, હવે મારે તારી સાથે નથી રહેવું. એમ કરીને એ થોડોક ટાઈમ માટે એની એ બીજી સ્ત્રી જોડે રહેવા પણ વયો ગયો અને 6 મહિના પછી પાછો એ ત્યાંથી પણ કંટાળી ગયો એટલે પાછો એના નોર્મલ લાઈફમાં એની પત્ની જોડે આવી ગયો. એટલે આમાં કહેવાનું એમ છે કે એની પત્નીએ જ્યારે ડૉક્ટરને બતાવ્યું ત્યારે એની ડૉક્ટરે એવું કીધું કે આવા એક નથી તારો પતિ, પણ આવા લાખો લોકો છે કે જેને સતત ને સતત આવું જોવાથી એ જે દ્રશ્યો જોવે છે ને એની જેને ઝંખ ના રહે, એને જ પામવાની એને ઉત્તેજના રહે અને એ પામવા માટે જ એ મૈથા કરે. એટલે પછી એને બીજું કાંઈ ન ગમે, ગમે એવું આવે એની સામે, પણ એને જે મનમાં ફિક્સ બેસી ગયું છે એ જ એનું ધ્યેય થઈ જાય.
એનો મતલબ કે યુવાન ઉંમરમાં જો આ ટેવ કે કુટેવ આપણને કુટેવો પડી ગઈ તો એવું નહીં કે લગ્ન પછી આ છૂટી જ જાય, આ તો છેક સુધી આપણને ભરડો લઈ લે એવી વાત છે.
એવા ઘણા કેસો છે કે જેમાં પત્ની પછી સ્વીકારી લે છે કે ભાઈ વાંધો નહીં તું મારી સાથે રહે, તારી જે ટેવ છે એ રાખ, પણ ઓછી કરવાની મહેનત કરે પણ છૂટી નથી શકતી.
ઘણાની એવી માન્યતા હોય કે લગ્ન પછી હવે આવી ટેવ છૂટી જશે,
પણ શક્ય નથી. અને આને કારણે પછી ડિવોર્સ રેટ વધી ગયા છે, કે આજ ઇન્ટરનેટ પોર્નોગ્રાફીને લીધે 56% જે છૂટાછેડા થાય છે એ 56% થાય છે આ ખાલી જોવાને કારણે.
અત્યાર સુધી તો આપણે સમાજમાં એવું જોયું કે છોકરા છોકરી લગ્ન કરે બરાબર, તો હવે એવી સમાજમાં વિકૃતિ છે ને ઊભી થઈ રહી છે કે પુરુષ પુરુષ લગ્ન કરે અને સ્ત્રી સ્ત્રી લગ્ન કરે, એમ સમાજમાં અત્યારે એનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે. ખાલી વિદેશમાં જ નહીં આપણા દેશમાં પણ આવું ઘણું વધી રહ્યું છે.
અને જેમ મેં આ ઉદાહરણ આપ્યું એમ જ કે ભાઈ પછી એની પત્ની ગમે એટલી રૂપવાન હોય કે ગમે એવું હોય, એને એને પ્રેમ લગ્ન પણ કર્યા હોય, પણ આની આદતને કારણે પછી એને કોઈ રસ રહેતો નથી અને ધીરે ધીરે એના બાળકો જે હોય એની તરફે એના ઘડતરમાં એને ધ્યાન રહેતું નથી. અને એકની જે પોતાની જે લત હોય એ બીજાને લગાડે છે અને આખું સંસારિક જીવન એનું નાશ થઈ જાય છે.
પોર્નોગ્રાફીના આટલા બધા ભયંકર નુકસાનો આપણે જોયા, હવે એના બચવાના ઉપાયો ઝડપથી કહો તો આપણું થોડું આપણને ખ્યાલ આવે શું કરવું એમ.
પ્રથમ મેઇન ઉપાય તો એ જ છે, પોતાની કામ વાસના ઉત્તેજિત કરે તેવી કોઈ પણ પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે તમે પરિસ્થિતિનો સામનો કર્યા વગર તે પરિસ્થિતિ તરત જ ભાગી જાઓ. હવે ઘણી વાર પુરુષની અંદર એવું થાય કે મને તો ગમે તેટલી રૂપવાન સ્ત્રી હોય તો એ કાંઈ નુકસાન ના કરે, એટલે પુરુષ પોતાની શૂરવીરતા દેખાડવા ખાતર પણ, એક પ્રકારનો સાત્વિક અહમ દેખાડવા ખાતર પણ એ પરિસ્થિતિનો સામનો કરતો હોય છે. પણ આપણા ઋષિમુનિઓ સંતો અને વૈજ્ઞાનિકોનું એ પણ એવું માનવું છે કે આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે તમે પરિસ્થિતિનો સામનો કરવા જશો તો તમે કોઈ દિવસ જીતી નહીં શકો. આપણું કોઈ ભાગ્ય કોઈ હોય જે જીતી શકે, બાકી નોર્મલ વ્યક્તિ એનામાં એવી કેપેસિટી જ નથી કે તે આવું જીતી શકે. એટલે પરિસ્થિતિનો સામનો કર્યા વગર કોઈ પણ પરિસ્થિતિમાં તમે ત્યાંથી ભાગી જ જાઓ અને એ જ સાચી સુવિધા છે.
બરોબર, તમે કીધું એવું થાય છે કે અમુક વાર કોલેજમાં સારા યુવકોને ખરાબ યુવકો આ રીતે ચીડવતા હોય છે, તું તો બાયલો છું ને કેવો છું, પછી સારો યુવક આમ પોતાની સુરવીરતા દેખાડવા પોતે આમ એકાદ વાર આવું કરે જો હું કરું છું, પછી તો એનો મતલબ કે એને એવી સુરવીરતા દેખાડવા જ ના જોઈએ, નહીતર એ કઈ આગળ જશે નુકસાન એનું કઈ નક્કી નહીં.
ભાગવામાં જ સાચી સુરવીરતા છે. બીજો ઉપાય એ છે કે તમે બીજા પ્રત્યે જેવા ઉચ્ચ મૂલ્યોની અપેક્ષા રાખો છો તેવી જ પોતા પ્રત્યે રાખો. દાખલા તરીકે 18 વર્ષનો યુવક હોય, હવે એ કોઈ સ્ત્રીનો સંગ કરતો હોય તો એને એ સ્ત્રીનો સંગ કરવામાં કાંઈ ખોટું ના લાગતું, એના મનમાં એમ કે હું બરોબર જ કરું છું. પણ એ જ જગ્યાએ જો કોઈ એની ભવિષ્યની પત્નીને કોઈ એનું મનોચિત્રણ કરાવે કે આ તારી ભવિષ્યની પત્ની છે, હવે એની ભવિષ્યની સ્ત્રી સાથે કોઈ પુરુષ જો સંગ કરતો હોય તો તરત જ એને એ પુરુષ પ્રત્યે કલ્પના થાય, એ ભાઈ આ મારી ભવિષ્યની પત્ની, તું કે આના ડે છે, એટલે તરત જ એને ઓલો દોષી લાગે. પણ જો પોતે બીજી સ્ત્રીનો સંગ કરતો હોય તો એને કાંઈ ખોટું ના લાગે. એટલે તમે બીજા પ્રત્યે જેવી ઉચ્ચ મૂલ્યોની અપેક્ષા રાખો છો એવી જ પોતા પ્રત્યે રાખો તો તમે એનાથી બચી શકો.
અને બચવાના ઉપાયમાં વિશેષ કે દુઃખ અને ચિંતાના સમયે છે ને આ પોર્નોગ્રાફીના વ્યસનનો શિકાર ન બનતા સાવધાન થઈને કોઈ બીજી એક્ટિવિટી કરવી, કાંઈક બીજું કરવું, પણ આ તો ન જ એમ. અને આમ જોઈએ ને તો અમુક નિયમ રાખવા કે ઇન્ટરનેટનો ઉપયોગ એકાંતમાં ના કરો, બને ત્યાં સુધી હાજરીમાં કરો, બને ત્યાં સુધી રાત્રિનો ઉપયોગ તો ટાળવો, કેમ કે રાત્રિમાં એ બધા પેલા નિશાચરો ફરતા હોય એટલે વિશેષ આપણને એમાં ખેંચી જાય. એટલા માટે તો આપણા સંતો ગુરુજી કહે છે કે સારા સંતો ભક્તોના નિયમિત કોન્ટેક્ટમાં રહેવું અને એમને નિયમિત પોતાનો રિપોર્ટ આપતા રહેવું. તો આવા સમયે એકવાર આપણી કંઈ ભૂલ થઈ ગઈ હોય ને આપણે રિપોર્ટ આપતા હોઈએ એટલે આપણને ઉગારી લે, આ એનો ફાયદો છે.
આ તમે કીધું એ પોઈન્ટ બહુ મને અસરકારક લાગે છે, કેમ કે ગુરુજી અમારે તો ઘણા બધા યુવકો આવું અમુક વાર સંગદોષને કારણે થોડા ઘણા બગડે છે, પણ પછી સાહેબના ને એમના કોન્ટેક્ટમાં આવે ને તો જો એમણે એવું રાખે કે ભાઈ તારે કોઈ વાર પણ ભૂલ થાય તો તારે બે ધડક જણાવી દેવું, તો એ જો ટેવ રાખે છે ને જણાવવાની તો ધીરે ધીરે એમાંથી ઘણા બધા બચી પણ શકે છે.
બરાબર.
હવે એક છેલ્લો ઉપાય એવો છે કે ગઈકાલ આપણે થોડું ડિસ્કશન કરેલું કે બાળકોના કમ્પ્યુટરમાં જે આપણી ખરાબ વેબસાઇટ છે એ બધું બ્લોક કરવા માટે ઉપયોગ ના કરે તો એવું એક સોફ્ટવેર નાખી દેવું તો આવો ઉપયોગ જ ન કરી શકે.
અને આગળ બચવાથી વિશેષ અમુક બહાર નીકળવાના ઉપાયો છે, જેમ આપણે કાલે વાત કરી હતી કે ભાઈ પહેલા આપણે પોતે સ્વીકારવું પડશે કે ભાઈ મને આ વ્યસન છે. આપણે નોર્મલ એને સહજ જ ગણી લેશું કે ભાઈ આવું તો બીજા બધા કરતા હોય છે તો હું કરું એમાં શું વાંધો, પણ ખરેખર આ એક વ્યસન બની જાય છે એટલે પોતે પહેલા સ્વીકારી લેવું કે મને આ વ્યસન છે. અને પછી કાલે જેમ વાત કરી હતી એમ જ કે ભાઈ એ વ્યસન છે તો પછી હું શું શું કરું છું, કેટલો સમય કઈ રીતના કરું છું, એ બધી આદતોનો અભ્યાસ કરવા માંડે તો ધીરે ધીરે એને પોતાનું રિઝલ્ટ મળવા માંડે કે ભાઈ મારે આમાંથી બહાર નીકળવું છે.
અને જો પોર્નોગ્રાફીના તમે જો ચાહક છો તો તેનાથી તમારા મગજ, હૃદયો અને વિચાર આદિ ઉપર ઘણી ઊંડી અસર પડે છે, અને એ અસર પડવાના લીધે તમારા અભ્યાસ, પરિવારમાં અને રિલેશનશીપ એટલે કે ભાઈ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડમાં કે લગ્ન ઉપર થતી ખરાબ અસરોનો અભ્યાસ કરો તો તમે આમાંથી નીકળવાના પ્રયત્નો કરી શકશો.
એનો મતલબ મયંકભાઈ મને એવું લાગે છે કે અહીંયા આગળ જે અત્યારે બધા ઉદાહરણ લઈને જે ગંભીર અસરો વર્ણવવામાં આવી છે, જો કોઈ પણ યુવાન કે કોઈ પણ બાળક જો એ ગંભીર અસરોને નજર સમક્ષ રાખે તો મને એમ લાગે છે કે એને જો કોઈ પણ આ રીતે પ્રલોભન આપવા આવે અથવા એનું મન એને છેતરવા ટ્રાય કરે અને જો એને આ ગંભીર અસરો માઇન્ડ પર, મગજ પર રાખી હોય તો મને એવું લાગે છે કે એ આનાથી પાછો વળી શકે અને બચી શકે.
એટલે અસરોમાં કેવું છે કે એ પોતે જ અંદર જો એવું જાણી રાખે ને કે ભાઈ આ કોઈ જાણશે મારી આ કુટે તો શું થશે, હું સત્સંગમાં છું ને આવું કોઈ જાણશે તો શું થશે, પછી જેમ ખુરાના સાહેબે વાત કરી એમ કે ભાઈ આનાથી ભયંકર રોગ થાય છે, એઇડ્સ જેવા રોગો થાય છે, તો એની એના મનમાં એને બીક રહે કે ભાઈ આવા રોગો થઈ જશે મને, પછી કે ભાઈ આગળ જતા મારે મેરેજ કરવા પડશે અથવા તો મેરેજ કરેલા છે તો કે ભાઈ મારી પત્નીને ખબર પડશે તો આ મારા બધા સંબંધ તૂટી જશે. એટલે આવી જો એ ગંભીરતા રાખે, તેમજ વિદ્યાર્થીઓ જે છે એ કે ભાઈ અભ્યાસમાં એ પાછળ પડતા જાય તો એને સીધું એની નુકસાની દેખાય કે ભાઈ મારે મારું કેરિયર બનાવવું, જવું નહીં ભણવું તો બધું ખતમ થઈ જશે, આવી બધી ગંભીરતા જો એ મગજમાં વિચારી રાખે તો એને આનાથી બહાર નીકળી શકે.
તમારો જે સોર્સ હોય જેમ કે ડીવીડી, ખરાબ ડીવીડી અથવા ખરાબ વિડીયો, જે કાંઈ પણ ડીવીડી હોય એનો તમે ફાડીને કટકા કરીને હાવ કચરાપેટીમાં જ નાખી દો. ભાઈ ઘણી વાર કેવું થાય, તમે કચરાપેટીમાં નાખ્યું ને તો એ જો તમારું મન પાછળથી ભટકે ને તો માણસ કચરાપેટીમાંથી એ ખરાબ ડીવીડી લઈ આવે. એટલે તમારો સોર્સ તમે એ રીતે જ એનો નાશ કરી નાખો, તમે ફરી એનો ઉપયોગ જ ના કરી શકો.
વાહ વાહ,
કોઈ પણ હોય.
અને ઇન્ટરનેટનો ઉપયોગ આવું ખરાબ જોવા કરતાં બીજું જે કાંઈ તમને કાંઈ બીજું રૂચિ હોય એ જગ્યાએ કરો તો તમારે આ બધું ઓછું થઈ જશે.
એ તમે જે વાત કરી ને કે આના ઓપ્શનમાં અથવા તો આપણે સારું સાંભળીને ટેવ પાડીએ, એનો એક ગુરુજી દાખલો આવ્યો હતો કે એક યુવક આપણા હરિભગત ભણવાના અર્થે બહાર ગયા હતા વિદેશમાં. વિદેશમાં જોબ કરતા ચાર જણા હતા, એમાંથી બે છોકરા અને બે છોકરીઓ હતી. એમાંથી એક છોકરી કંઈક ખરાબ રવાડે ચડી ગઈ અને દિવસ એક એવો આવ્યો કે જ્યારે બે એકલા થયા, પેલા બે રજા પર હતા અને એ આખા સ્ટોલમાં શુક્રવારે ફ્રાઈડેના દિવસે બે જણ એકલા જ રહ્યા. જ્યારે સ્ટોલ બંધ થયો ત્યારે છોકરી તો એકદમ ખુવાર થઈ ગઈ હતી આ ધંધામાં અને એકદમ ખરાબ પંકાઈ ગઈ હતી, એટલે એ પોતાની જાતને વેચવા માટે જ ફરતી હોય એમ હતું. તો જ્યારે સાંજે એ આપણા યુવકને એને પ્રલોભન આપ્યું અને ત્યારે કોઈ આજુબાજુમાં હતું નહીં હાજર અને માત્ર એવું કીધું કે $5 જેણે પ્રલોભન આપ્યું તો ત્યાં આગળ આ બહુ નાની રકમ કહેવાય અને કોઈ હાજર નહોતું તો પણ એ યુવક એ બચી ગયો. ત્યારે મેં પૂછ્યું કે બચ્યો તમે કેવી રીતે, ત્યારે એને ગુરુજી એમ કીધું કે તે વખતે મારા કાનમાં ગુરુજીની સત્સંગજીની કથા ચાલતી હતી, જો એ કથા ચાલતી ના હોત તો કદાચ હું બચી શક્યો ના હોત. એમ જો આપણે સતત આવા સારા સાહિત્યો, સારી કથાના સંઘમાં રહીએ તો કદાચ એમાંથી આપણે ઉગરી શકીએ.
એ માટે એ જ જરૂરી છે કે આપણી જે ધાર્મિક એક્ટિવિટી છે એ આપણે વધારી દેવી જોઈએ. જેમ ભટુભાઈ વાત કરી એમ કે ભાઈ કથા સાંભળો, કાંઈ એવું ઉપયોગી આપણું ધાર્મિક વાંચન કરો, એટલે એવી જો આપણે ક્રિયાઓ વધારી દેશું તો આ ક્રિયા ઓટોમેટિક બંધ થઈ જશે.
અને વિશેષ આગળ જોતા કે કમ્પ્યુટર કે ઇન્ટરનેટનો ઉપયોગ શરૂ કરો તે પહેલાં તમે તમારા કામનું લિસ્ટ તૈયાર કરો અને એ લિસ્ટને અનુસરીને જ તમે કામ કરો અને તેની નોંધ રાખો તો આનાથી બચી શકો છો. અને આગળ જોઈએ ને તો એક સ્પષ્ટ સરહદ ઊભી કરી દેવાની, જેમ કે ઇન્ટરનેટનો ઉપયોગ બીજા હોય ત્યારે જ મારે કરવો અને એવી ખરાબ કે અજાણી વેબસાઇટમાં કોઈ પણ કારણથી જવું જ નહીં, એમ એક એવી આવી સરહદ કે બાઉન્ડ્રી ઊભી કરી દો ને તો આમાંથી સહેલાઈથી બચી શકાય છે.
પછી એ કે માત્ર થોડા સમય પૂરતો તે વસ્તુ અથવા તે ખરાબ વિડીયો જોવાનો નિયમ લેવો. હવે ત્યાં ઘણી વાર માણસ લાંબા સમયનો નિયમ લઈ લે, જેમ કે હું આ જીવન ખરાબ વિડીયો નહીં જોઉં અથવા હું આ જીવન આ નહીં કરું, એટલે પોતાનું મગજ તેને હરાવી દે છે. અને ઘણી વાર એમ કે હું મારી હવે ફરી થશે તો હું મારી આંખે ફોડી નાખીશ, એમ જો ભયંકર નિયમ લેવાથી માણસનું મગજ એને હરાવી દે છે. એટલે માત્ર 2-3 મહિનાના નિયમથી જ શરૂઆત કરો, પછી તમને વિજેતા મળે એટલે ફરી બીજા 2-3 મહિના લેવા. એમ નાના નાના નિયમો લેવાથી લાંબા સમય સુધી પોર્નો ખરાબ વિડીયોની આદત હોય એને જીતી શકાય છે.
આ તમે જે નિયમની વાત કરીને તો એમાં પણ એવું થયું હતું કે એક યુવકને એવી ખરાબ આદત પડી ગઈ હતી એટલે પછી એ નિષ્કપટ થયો કે મારે આવું ભૂલ થઈ જાય છે, એટલે પછી એને એવું પ્રાયશ્ચિત એવું નિયમ આપ્યું કે તારે હવે જયારે ડોંગલ આવે ઇન્ટરનેટનું, એ ડોંગલ તારે તારીઓ નહીં રાખવાનું, તારા મિત્રને આપી દેવાનું રૂમ પર. એટલે પછી એને નિયમ રાખ્યો અને એના મિત્રને આપ્યું, અને તારે મિત્રની હાજરીમાં જ ડોંગલ માંગવાનું, અને તારે બે ભેગા થો ત્યારે જ એ કામ નેટનું કરવાનું. એમ જો યુવકે મોટાના વચનમાં વિશ્વાસ રાખ્યો અને નિયમ પાડ્યો તો અત્યારે યુવક લગભગ હાજર છે, અને મને ખબર છે ત્યાં સુધી 3-1 મહિનાથી એ આ પાપમાંથી બચી ગયો છે. એમ જો યુવકો સાવધાન થઈને અને મોટાના નિયમો પાડી શકે થોડો ખટકો રાખીને, તો આમાંથી બચી શકાય એવું જરૂર લાગે છે.
એના માટે આ પોઈન્ટ આવે છે કે ભાઈ પોતાની જે જવાબદારી લઈ શકે ને એવા તમારે 1-2 મિત્ર રાખવા, અને તમને ક્રિયા નહીં પણ જ્યારે તમને વિચાર જ આવે કે મારે આવું કરવું છે, એટલે તરત જ એ મિત્રને તમે ફોન કરજો, અથવા તો એની પાસે જઈને એને વાત કરજો કે મને આવો વિચાર આવ્યો, એટલે એ તરત જ તમને બીજી જગ્યાએ લઈ જશે. એટલે તમારું મન એ ત્યાંથી નીકળી અને બીજે જઈ એટલે તમે રોકાઈ જશો ત્યાં.
ગુરુજી, એવું પણ થઈ શકે કે આજે જેમ આપણે એકાદશીના દિવસે ઉપવાસ કરવાનો નિયમ હોય છે પણ હવે બધા કોઈ કરતા હોતા નથી, એમ એના બદલે કદાચ એક દિવસ જો ઇન્ટરનેટ કે મોબાઈલને અડવું નહીં અને પછી પરિસ્થિતિનો અભ્યાસ કરવો કે મારા વિચારોમાં કેટલો ફેર પડ્યો, કમસે કમ એકાદશીનો દિવસ હોય ત્યારે અડવું જ નહીં એવો એક ઉપવાસ આ વસ્તુનો ખાલી કરે, એનાથી અભ્યાસ કરે તો પણ એને એક દિવસથી આઈડિયા આવે કે કેટલો મન ઉપર ફેરફાર થાય છે એમ એ ક્રિયાથી. એટલે આવો પણ એક ક્યારેક નાનો અભ્યાસ થઈ શકે. ગુરુજી
સરસ. તો વાલા ભક્તો, આ ખરાબ વિડીયો જોવાની આદતમાંથી બચાવવા માટે અહીંયા આ રીતનો સંવાદ રજૂ થયો. થોડોક જો કે આમાં કંટાળો આવે, કેમ જે આપણે આ બધી વાતો સાંભળવીએ ગમે નહીં, પરંતુ આ સંઘશુદ્ધિની જરૂર જણાતા આ બધા યુવકોએ ખૂબ મહેનત કરીને આ સંવાદ તૈયાર કર્યો હતો જે આપની આગળ રજૂ કર્યો. આનો ટૂંકો સાર એટલો જ છે, ખરાબ જોવાથી બચો, ખરાબ જોવાનું વ્યસન પાડશો નહીં, એનાથી તમે ખૂબ જ દુઃખી થશો. બધા વ્યસનો કરતા આજની દુનિયાનો આ ભયંકર નવો વ્યસન છે ખરાબ વિડીયો. બીજા બધાય વ્યસન આની આગળ મામૂલી થઈ પડ્યા છે. આ એટલું બધું મોટું નુકસાન કરનારું વ્યસન છે. માટે દરેક હરિભક્તો કુટુંબ પરિવાર પોતાનું પોતાના પરિવારનું ખાસ ધ્યાન રાખે કે કોઈ નહીં આ ખરાબ વિડિયા જોવાનું વ્યસન આદત ટેવ પડે નહીં, એમાં જાવું નહીં, પોતાને ખૂબ બચવું, પોતાના પરિવાર સ્નેહીજનોને બચાવવા, એટલી અમારી ખાસ તમને લોકોને ભલામણ છે. અહીંયા આ પ્રોગ્રામ પૂરો થાય છે. સહજાનંદ સ્વામી મહારાજ.